દાદાવાણી ડિસેમ્બર 2021 અનુકૂળતા પ્રતિકૂળતામાં સમાનતા. સંપાદકીય અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાને આ કળિયુગમાં અત્યંત સરળ અને સાદી શૈલીમાં મોક્ષમાર્ગ ખુલ્લો કર્યો છે. જીવનના દરેક પ્રસંગોમાં ઊભી થતી મૂંઝવણના સમાધાન આપ્યા છે કે જેનાથી રાગ દ્વેષ ના થાય, નવા કર્મો ના બંધાય અને આવી પડેલા કર્મોનો સમભાવે નિકાલ થાય. એમની વાણી હૃદયમાં ઉતરતા જ કોઈ પણ સંયોગો કે વ્યક્તિ બદલ્યા વગર જ વ્યવહારમાં દરેક ગૂંચવાડાનો અંત આવે છે અને અંદર મુક્તિનો અનુભવ થાય છે. જીવનના પ્રત્યેક સંયોગ સામે આપણે મહાત્માઓ 5 આજ્ઞાની જાગૃતિથી રિયલ રિલેટિવના પુરુષાર્થથી છૂટું પાડવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ આ પ્રકૃતિ સામે જ્યારે અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગો આવે છે ત્યારે મહી અહંકાર બુદ્ધિ કુદાકૂદ કરી મૂકે છે, પ્રતિકૂળતામાં અકળાઈ જાય છે અને અનુકૂળતામાં ખેંચાઈ જાય છે. એ જ અજાગૃતિ કહેવાય છે. અનુકૂળતામાં મસ્તીમાં આવી જાય છે કારણ કે એમાં લોભ કપટ એટલે કે રાગ કશાય ઊભા થાય છે, જ્યારે પ્રતિકૂળતામાં કંટાળી જાય છે જેથી ક્રોધમાન એટલે કે દ્વેષ કશાય ઊભા થાય છે. પરમ પૂજ્ય દાદાશ્રી હંમેશા પ્રતિકૂળતા વધાવતા અને અનુકૂળતામાં કાયમ ચેતતા. અનુકૂળ આવે તોય પ્રતિકૂળ કરી નાખતા કારણ કે પ્રતિકૂળતામાં આત્માની જાગૃતિ વધે. પ્રતિકૂળ હોય ત્યારે બાહ્ય ભાગ એબસેન્ટ હોય અને આત્મા હાજર હોય. અનુકૂળમાં બાહ્ય ભાગ પ્રેઝન્ટ હોય એટલે આત્મા થવું હોય તો પ્રતિકૂળતા હિતકારી છે. જ્યારે પ્રતિકૂળતા આવે ત્યારે દાદાશ્રી પ્લસ માઇનસનું એડજસ્ટમેન્ટ લઈ લેતા, આમ પ્રતિકૂળતાને અનુકૂળતા કરી નાખતા. તેઓ હંમેશા કહેતા કે આ જે ભૂલો કરાવે છે ને જે ઝોંકું ખવડાવે છે તે અનુકૂળતા જ કરાવે છે. માટે જેને મોક્ષે જવું હોય તેણે પ્રતિકૂળતા એ અનુકૂળતા જ છે એવી ગોઠવણી કરવી જોઈએ. જગત જેને પ્રતિકૂળ કહે એને આપણે અનુકૂળ કહીએ છીએ. અનુકૂળતા પ્રતિકૂળતામાં સમાનતા આવશે તો કોઈ પરિસ્થિતિ દુઃખદાયી રહેશે જ નહીં. નથી ફાવતું ત્યાં જ એડજસ્ટમેન્ટ થાય તો વિતરાગ રહેવાશે. પ્રસ્તુત અંકમાં રોજિંદા જીવનમાં જે કોઈ અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો આવે તેની સામે આત્માની જાગૃતિ કેવી રીતે રાખવી તે બાબતે અનુભવની પ્રેક્ટિકલ ચાવીઓ મળે છે. તે ચાવીઓનો ઉપયોગ કરી આપણે સહુ મહાત્માઓ દ્રઢ નિશ્ચયપૂર્વક અનુકૂળ અને પ્રતિકૂળ બંને સંજોગોમાં સમાનતા રાખી અને સાથે આવી પડેલા પ્રતિકૂળ સંજોગોમાં સમતાપૂર્વક તપ કરી આત્મજાગૃતિ વધારવાનો પુરુષાર્થ માંડીએ એવી હૃદયપૂર્વક અભ્યર્થના. જય સચ્ચિદાનંદ.
દાદાવાણી ડિસેમ્બર 2021 અનુકૂળતા પ્રતિકૂળતામાં સમાનતા.
સંસારમાં આસક્તિથી લાગે પ્રતિકૂળતા.
અંતરની ઈચ્છા હોય છતાં આત્મવિકાસના કાર્યમાં પ્રતિકૂળતા કેમ વધારે જણાય છે?
આત્મવિકાસના કાર્યમાં પ્રતિકૂળતા કોઈ દાડો હોતી જ નથી, ફક્ત એની અંતરની ઈચ્છા જ હોતી નથી. જો અંતરની ઈચ્છા હોય ને તો આત્મવિકાસના કાર્યમાં પ્રતિકૂળતા હોતી નથી. આ તો એને આ દુનિયા ઉપર વધારે ભાવ છે ને આસક્તિ છે એટલે આમાં પ્રતિકૂળતા લાગે છે. બાકી આત્મા પ્રાપ્ત કરવો એ તો સહજ છે, સરળ છે, સુગમ છે. આત્માને પોતાને ગામ જવાને માટે વાર જ શી લાગે? મેં ખેડૂતને પૂછેલું કે આ બળદને અહીંથી ખેતરમાં લઈ જતી વખતે બળદનો શું સ્વભાવ હોય છે? ત્યારે કહે, અમે ખેતરમાં લઈ જઈએ તે ઘડીએ એ ધીમે ધીમે ચાલે, અને પાછું ઘેર આવતી વખતે ત્યારે કહે, ઘેર એ તો સમજી જાય કે ઘરે જ જઈએ છીએ એટલે ઝપાટા બંધ ચાલે. એવી રીતે મોક્ષે જવાનું છે એવું જાણ્યું ત્યારથી આત્મા ઝપાટા બંધ ચાલે. પોતાને ઘેર જવાનો છે ને, અને બીજે બધે તો ધીમે ધીમે પરાણે ચાલે.
સાચી સમજણથી છુટકારો.
આ બધું બરાબર છે, પણ અત્યારે સંસારમાં જોઈએ તો 10માંથી 9 જણાને દુઃખ છે.
10માંથી 9 નહીં, 1000માં 2 જણ સુખી હશે, કંઈક શાંતિમાં હશે, બાકી બધા રાત દાડો બળ્યા જ કરે છે. આ શક્કરિયું ભરાડમાં મૂકે તો કેટલી બાજુથી બફાય? ચોગરદમથી. તેમાં આખું જગત બફાઈ રહ્યું છે. અરે, પેટ્રોલની અગ્નિથી બળતું અમને અમારા જ્ઞાનમાં દેખાય છે. ભાંજગઢ ચાલ્યા જ કરે એનું નામ સંસાર. સંસાર એટલે રાગદ્વેષવાળો કકડાટ. ઘડીમાં રાગ અને ઘડીમાં દ્વેષ. અમે આ સંસારની બહુ સૂક્ષ્મ શોધખોળ કરેલી. છેલ્લા પ્રકારની શોધખોળ કરીને અમે આ બધી વાતો કરીએ છીએ. વ્યવહારમાં કેમ કરીને રહેવું તે આપીએ છીએ અને મોક્ષમાં કેવી રીતે જવાય તે આપીએ છીએ. તમને અડચણો કેમ કરીને ઓછી થાય એ અમારો હેતુ છે. ભગવાન એટલું જ કહે છે કે વ્યવહારમાં કોઈને બાધારૂપ ના થઈ પડીએ એટલો વ્યવહાર સાચવજો. કોક કહેશે ઊભા રહો તો આપણે શૂન્યવત રહીએ તો શું થાય? આ બીજી બધી વાતો સમજી લેવાની છે. આ ઇલેક્ટ્રિકના પોઈન્ટ બધા ગોઠવેલા હોય તે એક એક પોઈન્ટ આપણે સમજીએ તો પછી વાંધો ના આવે. નહીં તો પંખાને બદલે લાઇટ થાય ને લાઇટને બદલે પંખો થાય એવું થયા કરે. જ્ઞાની પુરુષ જે સમજણ આપે તે સમજણથી છુટકારો થાય. સમજણ વગર શું થાય? વિતરાગ ધર્મ જ સર્વ દુઃખોથી મુક્તિ આપે. આ વ્યવહારની વાતો કોઈએ કહી નથી. વ્યવહાર સુધરે જ નહીં કોઈ દાડો આવી વાત સમજણ પડ્યા વગર. આ તો વ્યવહાર સુધરે તો તમે મુક્ત થશો, નહીં તો મુક્તિ શી રીતે થવાય? તે અશાંતિ ના રહેવી જોઈએ, ચિંતા ના થવી જોઈએ. સંસારમાં સુખ તો હોય જ નહીં, પણ ભગવત ઉપાય લો તો કંઈક શાંતિ લાગે ને જ્ઞાન ઉપાયથી કાયમની શાંતિ રહે.
જીવનમાં પચાવો એક જ શબ્દ.
મુખ્ય વસ્તુ એ કે ઘરમાં શાંતિ રહેવી જોઈએ.
શાંતિ કેવી રીતે રહે? પણ શાંતિ તો છોડીનું છોકરીનું નામ પાડીએ તોય શાંતિ ના રહે. એના માટે તો ધર્મ સમજવું જોઈએ. ઘરમાં માણસો બધાને કહેવું જોઈએ કે ભાઈ, આપણે બધા ઘરના માણસો કોઈ કોઈના વેરવી નથી, કોઈ કોઈનો ઝઘડો નથી, આપણે મતભેદ કરવાની કંઈ જરૂર નથી. વહેંચી વહેંચીને શાંતિપૂર્વક ખાઈ લો, આનંદ કરો, મજા કરો. એવી રીતે આપણે વિચારીને બધું કરવું જોઈએ. ઘરના માણસો જોડે કકડાટ ક્યારેય ના કરવો જોઈએ. એ જોરડીમાં પડી રહેવાનું, ત્યાં કકડાટ શા કામનો? એડજસ્ટ એવરીવેર, આટલો જ શબ્દ જો તમે જીવનમાં ઉતારી નાખો તો બહુ થઈ ગયું. તમારે શાંતિ એની મેળે ઊભી થશે. પહેલું છે તે 6 મહિના સુધી અડચણો આવશે, પછી એની મેળે જ શાંતિ થઈ જશે. પહેલાં 6 મહિના પાછલા રિએક્શન આવશે. શરૂઆત મોડી કરી તે બદલના માટે એડજસ્ટ એવરીવેર. આ કળિયુગના આવા ભયંકર કાળમાં તો એડજસ્ટ નહીં થાવ ને તો ખલાસ થઈ જશો.
ઈસાબો તો ભોગવે જ છૂટકો.
હું વાઈફ જોડે બહુ એડજસ્ટ થવા જાઉં છું પણ થવાતું નથી.
બધું હિસાબસર છે. વાંકા આંટા ને વાંકી નટ, ત્યાં સીધી નટ ફેરવે તો શી રીતે ચાલે? તમને એમ થાય કે આ સ્ત્રી જાતિ આવી કેમ? પણ સ્ત્રી જાતિ તો તમારું કાઉન્ટરવેટ છે. જેટલો આપણો વાંક એટલી એ વાંકી. એટલે તો અમે બધું વ્યવસ્થિત છે એવું કહ્યું છે ને.
બધા જ આપણને સીધા કરવા આવ્યા હોય એમ લાગે છે.
તે તમને સીધા કરવા જ જોઈએ. સીધા થયા સિવાય દુનિયા ચાલે નહીં ને. સીધો થાય નહીં તો બાપ શી રીતે થાય? સીધો થાય તો બાપ થાય. સ્ત્રી જાતિ જાણે એવી છે કે એ ના ફરે, એટલે આપણે ફરવું પડશે. એ સહજ જાતિ છે, એ ફરે એવી નથી.
દાદા, હું સત્સંગમાં આવું છું તે ઘરવાળાને ગમતું નથી, બાકી આપણે એમની સાથે કોઈ દાડો અવળો વ્યવહાર કરતા નથી, છતાંય ખુશ કેમ થતા નથી?
તારે હિસાબ ભોગવવાનો છે ત્યાં સુધી તેઓ ખુશ કેમ કરીને થાય?
ખુશ ના થાય તોય વાંધો નહીં, પણ નોર્મલ રહે ને તોય આપણને ગમે.
નોર્મલ રહે જ નહીં, નોર્મલ ના હોય તોય આપણે ખુશ જ છે એમ માનવું. એમને આપણે નથી ગમતા, આપણા આચાર વિચાર છે એ એમને ગમતા નથી એવું જાણીએ છતાંય આપણે એમની જોડે બેસીને ખાવું પડે, રહેવું પડે, ઊંઘવું પડે, આ કહેવી પડે, શું થાય? છૂટકો જ નહીં ને, એ કર્મ ભોગવે જ છૂટકો. જે કાળે, જે ક્ષેત્રે, જે દ્રવ્ય ભાવ, બધું સાથે થઈને જે ભોગવવું એમાં ચાલે જ નહીં.
ના ગમતામાં થાય પ્રગતિ.
પરસ્પર વિરોધી પરમાણુઓ હોય તે પતિ પત્ની તરીકે આવે કે?
ના, એ આવે અને એ તો બધા જાત જાતના આવે. દરેકને એ એક જ જાતનું ના હોય, જાત જાતનું હોય.
અનુકૂળ હોય એ પણ આવે?
અનુકૂળ તે એટલું બધું અનુકૂળ કે પોતે પ્રતિકૂળ હોય પણ પેલી બહી અનુકૂળ રહેતી હોય, પોતે વાંકો હોય પણ બહી કાયમ સીધી રહેતી હોય, એવી સરસ એ બહી હોય. ઘણી જગ્યાએ ભય બિલકુલ સીધો હોય, બહી વાંકી હોય કાયમની. બધી જ જાતનો માલ છે અહીંયા આગળ. અહીં કોઈ જાતનું નથી એવું નથી, દરેક પ્રકારનો માલ છે.
આ પરસ્પર વિરોધી પરમાણુવાળા ભેગા થાય એ શા માટે?
જાગૃત કરવા માટે. નહીતર તો ઊંઘી જાય, બેઉ જણ ઊંઘી જાય, છ છ મહિના સુધી ઊંઘે. સૂર્યનારાયણ જોવા બહાર ના આવે, નહીં તો બધા પડી રહે એવા છે. આ તો બરોબર વિરોધી છે ને, તેથી તો મજા છે એની, નહીં તો મોક્ષે જ કોઈ જાય નહીં ને.
કેટલીક વખતે આવી પ્રતિકૂળ પત્ની હોય તે વેર ભાવે વૈકુંઠ જેવું થાય. આ ઘણા ખરામાં આવું થયેલું.
આ સંસારની હરેક ચીજ પોતાની ગમતી આવે ને તો માણસ પ્રગતિ ના કરી શકે, એની આધ્યાત્મિક પ્રગતિ અટકી જાય. એટલે એક બે ખૂણા એવા હોવા જોઈએ કે એને જાગૃતિ કરાવે.
સંભાવે નિકાલથી શમે વાવાઝોડા.
દાદા, હમણાં તો વાવાઝોડા જેવું આવ્યું છે.
વાવાઝોડા આવે પછી વાવાઝોડું જતું રહે એ પછી સેફ સાઈડ. એટલે બધાને આવે વાવાઝોડું. આ તો વચ્ચે જરા પેલું વાવાઝોડું આવે તો બારણા બંધ કરીને બેસી રહેવું, પણ બે કલાક પછી વાવાઝોડું બંધ થાય એટલે પછી બારણા ઉગાડીએ. એવી રીતે આપણે ત્યાં વાવાઝોડું આવે તો એક દાડા, બે દાડા તો આપણે બારણા બંધ કરીને મય હોમ ડિપાર્ટમેન્ટ આત્મ સ્વરૂપમાં બેસી રહેવું, અને બહાર ચંચળતા થયા કરશે એ જોયા કરવી. એવું ના બને
એટલે આપણે ધીરજ રાખવાની, ક્ષમતા રાખવાની.
બસ, બીજું શું. આપણે છે તે જોયા કરવાનું ને સમભાવે નિકાલ કરવાનો, અને એ ફાઇલ કહેવાય. વાવાઝોડું આવ્યું તે સમભાવે નિકાલ કરવાનો એટલે જતું રહે પછી, અને જેટલા છે હિસાબમાં તેટલા જ આવશે, બીજા નહીં આવે. આ ઓછું ગપ્પું છે અહીં આગળ, આ તો વૈજ્ઞાનિક છે.
સાચી સમજ સંભાવે નિકાલની.
એ સંભાવે નિકાલ નથી થતો.
નથી થતો તો શું થઈ જાય છે?
હવે મારે એવું છે, ફાઇલ નંબર બે મારાથી એકદમ વિરુદ્ધ છે, તેથી તેની સાથે મારે સંઘર્ષ થાય છે અને સંભાવે નિકાલ નથી થઈ શકતો.
પણ આપણે છે તે ચંદુભાઈને કહેવાનું કે સંભાવે નિકાલ કરો ને, પણ બહુ ચીકણું હશે, નિકાચી થશે તો વાર લાગશે.
બીજા સાથે હોય તો સહજ થઈ જાય છે, પણ અહીં નથી થતો.
સાચવી સાચવીને કરો ને હવે. આ જેમ પટ્ટી ઉખાડીએ છીએ ને, અને તે લાય ના બળે એવી રીતે ધીમે રહીને.
અમારે તો ફાઇલ જોડે વૈચારિક મતભેદો વધતા જાય છે.
પણ શાને માટે મતભેદો વધતા જાય? આપણે સમભાવે નિકાલ કરવાની આજ્ઞા પાડવી જોઈએ ને.
પણ સંભાવે નિકાલ કરવાની આજ્ઞા પાડવા છતાંય આ જ પરિસ્થિતિ રહ્યા કરે.
ના, એવું કશું નથી. સમભાવે નિકાલ એ આજ્ઞા પાડે તો કોઈ ઊભું રહેતું નથી. એ વાક્યમાં એટલું બધું વચનબળ છે કે ન પૂછો વાત.
પણ સંભાવે નિકાલ કરવામાં એક પક્ષી જ વિચારણા થઈ ને?
એ એક પક્ષી બોલવાનું નહીં, આપણે તો સમભાવે નિકાલ કરવો છે એટલું નક્કી કરવાનું, એટલે એની મેળે થયા જ કરે. ન થાય તોય ડુંગળીનું એક પડ તો ઉતરી જ જશે, પછી ડુંગળીનું બીજું પડ દેખાય પણ બીજે વખતે બીજું પડ ઉતરશે, એમ કરતાં કરતાં ડુંગળી ખલાસ થશે. આ તો વિજ્ઞાન છે, આમાં તરત જ ફળવાળું છે, એક્ઝેક્ટનેસ છે. આ ચંદુભાઈ શું કરે એ તમારે જોયા કરવાનું, સામી વ્યક્તિમાં શુદ્ધાત્મા જોવાના અને ફાઇલ તરીકે સંભાવે નિકાલ કરવાનો.
હા, પણ સંભાવે નિકાલ કરવામાં આપણને વ્યવહારિક મુશ્કેલી પડતી હોય તો?
વ્યવહારિક મુશ્કેલી તો આવે ને જાય, એબ એન્ડ ટાઈડ, પાણી વધે ને ઘટે, એ તો રોજ દરિયામાં બે વખત વધઘટ થયા જ કરે.
અમારા મતભેદ એ કક્ષાના છે કે ભેગા રહી જ ન શકાય.
તોય સંભાવે નિકાલ કરીને લોકો એટલા સરસ રીતે રહી શક્યા છે ને, અને છૂટું થઈને શું ફાયદો કાઢવાનો?
એની સમજવાની તૈયારી જ ના હોય, દરેક સગાવાલા સાથે ફાવતું જ ના હોય અને વ્યવહાર જ ના રાખવો હોય એ રીતે ફાવતું હોય તો શું કરવું?
રીત રાખવાની નહીં, કઈ રીતે રહેવાય છે એ જોવાનું. ડિઝાઇનનો રસ્તો નોય આ, આ જ્ઞાન ડિઝાઇનવાળું નોય, કઈ રીતે રહેવાય છે એ જોવાનું.
એ રીત વ્યવહારિક રીતે યોગ્ય હોય કે અયોગ્ય હોય
એ તમારે જોવાનું નથી, તમારે તો આ રીતે રહેવાનું. શાંતિ જોઈતી હોય, આનંદ જોઈતો હોય તો આ રીતે રહો, અને નહીં તો આપણે પેલી રીતમાં ઉતરો. ડિઝાઇન કરો તો માર ખાશો, બીજું કશું નવું મળી જવાનું નથી. અજ્ઞાનતાની નિશાની માર ખાય, બીજું કંઈ નહીં. આને ઓવરવાઇઝ કહેવાય છે, દોડડા પણ કહેવાય છે. ઉપરથી દોડડા પણ પોતાનું કરવા જાય છે. તત્વદ્રષ્ટિ મળ્યા પછી શા માટે બીજું જોવું? ના મળી હોય તો બીજું હતું જ ને.
પણ પછી આને કર્મબંધ માનીને સહન કર્યા કરવું આ પરિસ્થિતિને?
કશું માનવાનું જ નહીં, માનવાનું આપણે શાનું? આપણે જ્ઞાતા દ્રષ્ટા, જોવાનું જ, શું બને છે એ જોવાનું. વોટ હેપન્સ? એક જ અવતાર જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલી જાય તો લહેર થઈ જાય, અને તે પોતાને સુખ સહિત હોય છે.
ધીસ એડજસ્ટમેન્ટ, ત્યાં જ સંભાવ કેળવવો.
કોઈ પણ સંજોગોમાં સંભાવે નિકાલ જ કરવાનો?
સમભાવે નિકાલ કરવો એટલો જ આપણો ધર્મ. કોઈ ફાઇલ એવી આવી ગઈ તો આપણે નક્કી કરવું કે સમભાવે નિકાલ કરવો છે. બીજી ફાઇલ તો એડજસ્ટમેન્ટવાળી હોય, તેને તો બહુ જરૂર નથી.
પણ જ્યાં ટોટલ ડિસએડજસ્ટમેન્ટ હોય ત્યારે શું કરવું પછી?
સમભાવે નિકાલ કરવાનો ભાવ આપણે મનમાં નક્કી કરવાનો. સમભાવે નિકાલ કરવો છે એટલો જ શબ્દ વાપરવાનો.
સામો કોઈ એડજસ્ટમેન્ટ ના લે તો શું કરવું?
એ ન લે તો આપણે જોવાનું નહીં.
પણ આપણે પછી શું કરવું? આપણે છૂટું થઈ જવું?
આપણે જોયા કરવાનું, બીજું તો એના કે આપણા તાબામાં નથી કંઈ. માટે જે થાય એ આપણે જુઓ, છૂટા થઈ જાય તોય વાંધો નથી. આપણું જ્ઞાન એવું નથી કહેતું કે તમે છૂટા ના થશો, અને છૂટા થાવ એમેય નથી કહેતું. શું થાય છે એ જોયા કરવાનું. છૂટા થઈ જાઓ તોય કોઈ વાંધો નહીં ઉઠાવે કે તમે કેમ છૂટા થઈ ગયા, ને ભેગા રહો છો તોય કોઈ વાંધો નથી ઉઠાવતા. પણ આ ડિસએડજસ્ટમેન્ટ એ ખોટી વસ્તુ છે.
તૈયારી હોય તો કરવા ખુલાસા.
તો હવે જ્ઞાનના એડજસ્ટમેન્ટના જે પ્રયત્નો હોવા છતાં એ સમાધાન નહોતું પામતું, અને વ્યવહારિક ખુલાસાથી તરત સમાધાન પામી ગયું. તો ત્યાં પૂછવાનું એ જ હતું કે બેવની જે ટસર ચડે છે ત્યાં સમાધાન માટે વ્યવહારિક ખુલાસાની જરૂર ખરી, જો સમાધાન થતું હોય તો?
હા, એવું વ્યવહારિક ખુલાસાથી સમાધાન થતું હોય તો એના જેવું એકુંય નહીં ને. પણ થતું હોય એટલે શું? કે 10 વખત મા બાપ કહે તો આપણે કહીએ, ભાઈ 20 વખત મા બાપ ચાલ. સામાને સમાધાન કરવા માટે આપણે એ કરવું જ જોઈએ. એટલે જો એ સમાધાન કરવા આવે તો આપણે એને વધારે ખુશ કરીએ, પણ એ સમાધાન કરે જ નહીં ને ઉલટો તને વઢે કે શુંય મારે વઢવાડ થઈ તે અમથો સમાધાન કરે છે, ગાંડો થઈ ગયો છે કે શું, દાદાએ ગાંડું શીખવાડ્યું છે કહેશે. એટલે સમાધાન તો ક્યારે કરાય કે એ એમની તૈયારી હોય, તે એમના મનમાં એમ હોય કે કંઈક સારું બોલે તો આનો નિવેડો આવી જાય. તે ઘડીએ આપણે બોલવું અને ત્યાં સારું બોલવાથી નિવેડો આવી જાય, બધું ગૂંચવાયેલું હોય ને, ત્યાં આપણે સારું સારું બોલીએ, મીઠું મીઠું બોલીએ તો નિવેડો આવી જાય. તે પેલું ધ્યાનમાં રાખવાનું કે શાનાથી આંટી પડી હતી ને કહેવું કે આ બાજુની મગજની જરા બીમારી છે, કોઈક ફેરો અવળું બોલી જવાય છે કહીએ, એટલે પછી એ દોષ માટે ભાંજગળ નહીં કરે.
સંભાવે નિકાલ થતા રાગે પડે.
સ્વભાવ જ વિરોધી હોય તો એ ચેન્જ કેવી રીતે થઈ શકે? પછી
જગતનું નામ જ વિરોધી સ્વભાવ, જગતનો અર્થ જ વિરોધી સ્વભાવ, અને એ વિરોધીનો નિકાલ નહીં કરીએ તો વિરોધ રોજ જ આવશે ને તે આવતે ભવે આવશે. એના કરતાં અહીં જ હિસાબ ચૂકવી દો તે શું ખોટું? આત્મા પ્રાપ્ત થયા પછી હિસાબ ચૂકવી દેવાય, આજ્ઞા પાળવી છે એટલું બોલવું બસ, બીજા એડજસ્ટમેન્ટ તો કોના હાથમાં છે? વ્યવસ્થિતના હાથમાં છે. તમે સમભાવે નિકાલ કરવાનું નક્કી કરશો તો તમારું બધું રાગે પડશે, એ શબ્દમાં જાદુ છે, તે એની મેળે બધો નિવેડો લાવી આપશે.
સંભાવે નિકાલ કરવો એટલે સામી વ્યક્તિ જે કંઈ કહે એ હા એ હા કરવું?
એ કહે કે અહીં બેસો તો બેસીએ, એ કહે કે બહાર જતા રહો તો બહાર જતા રહીએ. એ વ્યક્તિ કંઈ નથી કરતી, આ તો વ્યવસ્થિત કરે છે, એ તો બિચારી નિમિત્ત છે, બાકી હા એ હા કરવાની નહીં. પણ ચંદુભાઈ શું હા કહે છે કે ના કહે છે એ આપણે જોવું. પાછું હા એ હા કરવી એવું કંઈ તમારા હાથમાં સત્તા નથી, વ્યવસ્થિત તમને શું કરાવડાવે છે એ જોવું. આ તો સહેલી બાબત છે, એને લોકો ગૂંચવે છે.
પછી એ તો એમને એમની રીતે રહેવું હોય.
તમે કલ્પનાઓ શા માટે કરો છો કે એ આવું કરશે?
એ કરી જ રહ્યા છે, એને અનુભવી જ રહ્યા છીએ.
નહીં, અનુભવ થાય છે તોય તમારે કલ્પના નહીં કરવાની. આ કલ્પનાથી જ બધું ઊભું થયું છે ગાંડું, બિલકુલ સીધું છે. અને સમભાવે નિકાલ કરવાની અમારી આજ્ઞા પાળે ને તો એક વાળ જેટલી મુશ્કેલી નથી આવતી, અને તે બધા સાપની વચ્ચે હોવ. અને આ તો એ સાપણનો હોય, એ તો સ્ત્રી છે ને, અને કશું નથી, આ તો તમે જ આ બધું ચીકણું કર્યું છે.
ટેન્ડર ભર્યા નિજ ડિઝાઇનમાં.
ધ વર્લ્ડ ઇઝ યોર ઓન પ્રોજેક્શન, જગત તમારી જ યોજના છે. કોઈની દખલ ન મળે મહી, સહેજ પણ દખલ નહીં, તમારું પ્રોજેક્શન ને તમારું જ પ્લાનિંગ.
મને એ ખબર નથી પડતી કે આ મેં પ્લાનિંગ ક્યારે કર્યું ને આમ કેમ કર્યું?
પ્લાનિંગ કરતી વખતે ખાલી નકશા જ ચિતરવાના હોય છે, નકશા ચિતરેલા હોય અને અહીં યોજના જુએ તો ગભરામણ થાય, કેમ આવ્યું, ક્યારે કર્યું તું. પોતે નકશા ચિતર્યા હતા હા, તોય કહેશે આવું તો કર્યું જ નહોતું મેં, આ પરિણામ આવ્યું. આ પરિણામ જુએ, પરિણામ દેખીને ગભરાય કે આ પરિણામ કોનું, આ તારી યોજનાનું જ પરિણામ છે.
આપે કહ્યું કે તમારી ડિઝાઇન પ્રમાણે આ બધું તમને મળ્યું છે, તો એ ડિઝાઇન શું છે એ જરા સમજાવો.
ડિઝાઇન એટલે તમારા બુદ્ધિના જે આશય હોય ને કે મારે આવું જોઈએ આવું જોઈએ, આ ના જોઈએ મારે, એ જે જોઈએ છે ને એ બધું ટેન્ડર લાવ્યા છો, એમાં તમારું પુણ્ય બધું ખર્ચાઈ જાય. એક ભાઈ હતા ને, એમણે મને પૂછ્યું, દાદાજી તમે એવું શું લાવ્યા કે આ બધું જ તમને તમારી ઈચ્છા પ્રમાણે બધું અનુકૂળ રહે છે, તમે સત્સંગ કરી શકો છો, ઈચ્છા પ્રમાણે ધર્મ કરી શકો છો. ઈચ્છા પ્રમાણે બધું કરો છો. ત્યાર પછી મેં એને સમજ પાડી કે બીજાએ શું ભૂલ કરી છે. મેં કહ્યું, જો તે ટેન્ડર ભરતી વખતે મારે વાઇફ આવી જોઈશે, બે છોકરા જોઈશે, છોડી જોઈશે, બંગલો જોઈશે, ગાડી જોઈશે, બધું લખાવ્યું અને પછી 10-15% બાકી રહ્યા તે કહ્યું કે ધર્મ ખાતે લખી નાખો. અને મેં તો 5% આમાં રહેવા દીધા અને 95% આ ધર્મમાં નાખ્યા. બાળક જે ભોગવી રહ્યો છે એ પોતાના ટેન્ડર પ્રમાણે, પોતાની ડિઝાઇન પ્રમાણે જ ભોગવી રહ્યો છે. ડિઝાઇનમાં સહેજ ફેર નથી અને અત્યારે દુઃખી થઈ રહ્યો છે. પોતાની જ ડિઝાઇન છે આ. કોઈ ઈશ્વર આમાં હાથ ઘાલતો જ નથી. ઈશ્વર તો તમારું સ્વરૂપ છે, એ તમારો ઉપરી નથી. આ તમે જે મકાનમાં અત્યારે હો ને તે મકાન, તમારી જે સ્ત્રી છે, જે છોકરા છે, એ બધું તમારી ડિઝાઇન પ્રમાણે જ છે. આ શરીરનું જે રંગ રૂપ, બધા હિસાબ, ઊંચાઈ બૂંચાઈ, બધું તમારી ડિઝાઇન જ છે. એણે માગણી કરી હતી કે મારે વહુ તો જોઈશે જ. એ કેવા સ્વભાવની? ત્યારે કહે, આવો સ્વભાવ, આવો તેવો મળતો હોય. રંગ કેવો? ત્યારે આ કહે છે, અર્ધો કાળો અર્ધો ધોળો. આ બધું નક્કી કર્યું તું એ પ્રમાણે જ આ વહુ મળે.
પોતે આપેલી પરીક્ષાના પરિણામ.
સંજોગો અનુકૂળ અને પ્રતિકૂળ કેમ હોય છે?
એ સંજોગો અનુકૂળ પ્રતિકૂળ તમારા પરિણામ છે. તમે કેટલાય જણને હેલ્પ કરી હોય તો કુદરત એના ફળ રૂપે તમારા સંજોગો અનુકૂળ કરી આપે.
આ જન્મમાં કે ગયા જન્મમાં?
ના, ગયા જન્મનું. આ જન્મનું તો હજુ આવે ત્યારે પરિણામ. એટલે આ પેલી પરીક્ષા આપવામાં અને રિઝલ્ટમાં કંઈક મહિનો 2 મહિનાનો એ હોય છે ગાળો. કેટલો હોય છે?
હા, ગાળો હોય છે.
આનો ગાળો 100 વર્ષનો હોય છે. એટલે આને આ ગાળામાં એ પરીક્ષા અને આ રિઝલ્ટ બેમાં ગાળો રહે છે. આ રિઝલ્ટ છે. રિઝલ્ટમાં કોઈનો દોષ કાઢે તો એ પ્રોફેસર જ ન હોય. એ પરીક્ષા આપતી વખતે દોષ એનો જોવાનો છે કે તારે પરીક્ષા આપતી વખતે જાગૃતિ રાખવાની છે. રિઝલ્ટમાં તારો દોષ નથી. એવી બધી સામગ્રી એવા અનુકૂળ સંજોગો લઈને આવેલા હોય. પૂર્વ ભવે ભાવના ભાવેલી હોય તો તે અનુકૂળ ઉત્પન્ન થઈ જાય.
અનુકૂળ નિમિત્ત ક્યારે પેદા થાય?
અનુકૂળ તો આપણે ડખડામણ ના હોય ને કોઈ જાતની. આપણે એક જ ભાવ હોય કે મારે સીધે સીધું સર્વ દુઃખોથી મુક્ત થવું છે. એવો જેનો ભાવ છે તે બીજા વાંધા વચકા ના પાડે. વાંધા વચકા એટલે શું? પોતાનો અહંકાર મજબૂત કરવા માટે, પોતાના અહંકારનો દેખાવ કરવા માટે, પોતાની કીર્તિ માટે, જશ માટે, બીજી લાલચો માટે, એમ બધે પડે તો મૂળ વસ્તુ ના પામી શકે. મૂળ વસ્તુ તો એક જ ધ્યેય હોવો જોઈએ કે કીર્તિ થાવ કે અપકીર્તિ થાવ, જે થાવ એ થાવ, પણ મારી મૂળ વસ્તુ મળવી જોઈએ, તો પછી તેને મૂળ વસ્તુ પ્રાપ્ત થાય છે. બાકી કીર્તિના હજુ ચાખણા ચાખવા હોય, અથાણા ચાખવા હોય, તેને વસ્તુ બધી રખડી મરે.
ત્યાં સુધી અનુકૂળ પ્રતિકૂળનો ડખો.
દરેકને અનુકૂળ સંયોગો જ જોઈએ એવું કેમ?
અનુકૂળ એટલે સુખ. જેમાં શાતા થાય એ અનુકૂળ, અશાતા થાય એ પ્રતિકૂળ. આત્માનો સ્વભાવ આનંદવાળો છે એટલે એને પ્રતિકૂળતા જોઈએ જ નહીં ને. એટલે નાનામાં નાનો જીવ હોય તે અનુકૂળ ના આવે તો ખસી જાય. એટલી છેલ્લી વાત એ સમજી લેવાની છે કે પ્રતિકૂળ અને અનુકૂળ એક કરી નાખો. વસ્તુમાં કશો માલ નથી. આ રૂપિયાના સિક્કામાં આગળ રાણી હોય ને પાછળ લખેલું હોય એના જેવું છે. એવી રીતે આમાં કશું જ નથી. અનુકૂળ ને પ્રતિકૂળ બધી કલ્પનાઓ જ છે. તમે શુદ્ધાત્મા થયા, એટલે પછી અનુકૂળે ના હોય ને પ્રતિકૂળે ના હોય. આ તો જ્યાં સુધી આરોપિત ભાવ છે ત્યાં સુધી સંસાર છે, ને ત્યાં સુધી જ અનુકૂળ ને પ્રતિકૂળનો ડખો છે. હવે તો જગતને જે પ્રતિકૂળ લાગે તે આપણને અનુકૂળ લાગે.
અનુકૂળ સંયોગો ફૂડ, પ્રતિકૂળ એ વિટામિન.
પ્રતિકૂળ સંયોગોમાં સ્થિરતા રાખવી બહુ કઠણ પડે છે.
ના, એ કઠણ પડે નહીં. પોતાનું ડાપણ ના વાપરે અને અમારો શબ્દ જો ફળીભૂત થવા દે તો એ શબ્દ જ કામ કરે એવો છે. પોતાનું ડાપણ ના વાપરે તો કે આમ થઈ જશે તો, આમ થઈ જશે તો, અરે કશુંય નથી થવાનું. માલિક જ આપણે છીએ, વર્લ્ડના ઓનર જ આપણે છીએ. કોઈ બાપોએ નામ દેનાર નથી. કોણ છે? ઉપરી જ આપણે છીએ ને. જો કદી સારા સંજોગો બેઠા તો છે તે દેહનું વિટામિન, અને અવળા બેઠા તો આત્માનું વિટામિન. બંને વિટામિન જ છે. હવે અનુકૂળ બધી વસ્તુ મળે તો દેહનું વિટામિન, શરીર સારું રહેશે. પ્રતિકૂળ મળે તો આત્માનું વિટામિન. એટલે જે અનુકૂળ પ્રતિકૂળ બે સિવાય ત્રીજી વસ્તુ મળતી નથી તે બંને વિટામિન છે. પછી આપણે ક્યાં ખોટ જવાની છે? અને લોક વિટામિન લેવા જાય છે તો કશું વળતું નથી. અનુકૂળ સંયોગો એ ફૂડ છે અને પ્રતિકૂળ સંયોગો એ વિટામિન છે. આ જ્ઞાન મળ્યા પછી માટે અમે કહીએ છીએ કે વિટામિનને જ નકામું ઢોળાઈ જવા ના દેશો.
આ ના સમજાયું.
જ્ઞાન ના મળ્યું હોય એને તો પ્રતિકૂળતા બહુ ખોટું કહેવાય, અને જ્ઞાન મળ્યું હોય ને તેને પ્રતિકૂળતા વિટામિન છે. અનુકૂળ એ ફૂડ છે, માટે ફૂડ તો મળ્યા જ કરે છે, પણ પ્રતિકૂળ રૂપે વિટામિન પડી ના જાય એ જોતા રહેજો. પ્રતિકૂળતા વિટામિન છે એવું પકડી લીધું તો આત્માનું વિટામિન એને ઉત્પન્ન થઈ ગયું.
પ્રતિકૂળતાના વિટામિને પ્રગટે આત્મવીર્ય.
દાદા, પ્રતિકૂળતામાં આત્માનું વિટામિન ક્યાંથી આવે? માણસ આમ વ્યાકુળ રહેતો હોય તો એને ભગવાન ક્યાં યાદ આવે?
પ્રતિકૂળતામાં એ આત્માનું વિટામિન છે. પ્રતિકૂળતા તો એ માણસને જાગૃત રાખે અને તો જ આત્માનું કામ થાય. અને અનુકૂળતામાં તો ઊંઘી જાય, તોડે દાડે ઊંઘી જાય.
પ્રતિકૂળતામાં માણસ આકુળ વ્યાકુળ હોય ને?
આકુળ વ્યાકુળ થાય એ તો જ્યાં સુધી એણે એડજસ્ટમેન્ટ ગોઠવ્યું નથી ત્યાં સુધી. આત્માનું એડજસ્ટમેન્ટ ગોઠવવામાં આવે તો આકુળ વ્યાકુળ હોય જ નહીં. કારણ કે આત્માનું વિટામિન તો એ ત્યારે ઈચ્છા કરતો હતો કે મારે આત્માનું વિટામિન ક્યારે આવશે, આત્મવીર્ય પ્રગટ ક્યારે થશે. આત્મવીર્ય તો આત્મવિટામિનથી ઊભું થાય. આખા જગતના દુઃખો વરસે તોય આત્મવિટામિન આગળ ના નભે. આત્મવીર્ય તો બહુ જબરજસ્ત ચીજ છે. પ્રતિકૂળતા એટલે વિરોધી. આપણા ફ્રેન્ડ આપણને મીઠાશ પાડે, મીઠાશ આપે ને નાસ્તા કરાવે તો ડોઝિંગ થાય, ને પેલું વિટામિન સામા વઢવા આવે એટલે જાગૃત થઈએ.
સરપ્લસની જ બધી ચિંતાઓ.
પણ માણસ ચિંતિત હોય તો શી રીતે કરી શકે આત્માનું?
વ્યાકુળ ચિંતિત તો જ્યારે પૈસા બહુ આવે ને તો જ વ્યાકુળ હોય. આ અમદાવાદના મિલવાળા શેઠિયા હોય ને, હું તમને એમની વિગત કહું ને તો તમને એમ લાગે કે આ દશા ભગવાન એકુંય દિવસ આપશો નહીં. આખો દાડો શક્કરિયું ભરાડમાં મૂક્યું હોય એવું એ બફાયા કરતો હોય. ફક્ત જીવે છે શા આધારે? મેં એક શેઠને પૂછ્યું, શા આધારે તમે જીવો છો? ત્યારે કહે, એ તો મને ખબર પડતી નથી. ત્યારે મેં કહ્યું, કહી આપું. તમને આ બધા જુએ છે ને, તે પછી બધાથી મોટો તો હું જ છું ને કહેશે. બસ આનાથી જીવી રહ્યો છે. કશુંય સુખ ના મળે, શેઠાણીને દગો દે. 20,000 જાત્રા માટે જોઈતા હોય ને તે કહે, હમણે બેંકમાં કશું છે જ નહીં. 5-5 વર્ષથી ઢસડાવે એવા શેઠિયાઓ. તે પછી હું એમના સેક્રેટરીને મળ્યો. મેં કહ્યું, શેઠ ક્યાં ગયા છે? ત્યારે કહે, સાહેબ માતર કાઢી નાખજો. મેં કહ્યું, ના બોલાય મુઆ, મુઆ તું રોટલા ખાઉં છું ને તું આવું બોલું છું? કહ્યું, જ્યાં સુધી આપણે એમનું ખાઈએ અનાજ, તેમનું આવું ના બોલીએ.
આપે જે વાત કરી એને નથી જોઈતું અને આવતું હોય ઘણું, એના માટેની વાત થઈ. પણ રોજના બે ટાંટિયા મળતા ન હોય એને તો રોજની ચિંતા હોય ને કે આનું આવતીકાલે શું કરશું, આવતીકાલે શું ખાશું. એવી એ લોકોને પ્રતિકૂળતા તો ખરી જ ને. એને પ્રતિકૂળતા હોય તો પછી આ આત્માનું વિટામિન કેમ કહેવાય?
ના ના, એવું છે ને, સરપ્લસની જ ચિંતા હોય, ખાવાની ચિંતા કોઈને ના હોય. આ કુદરત એવી ગોઠવાયેલી છે કે સરપ્લસની જ ચિંતા. બાકી નાનામાં નાનો છોડવો ગમે ત્યાં ઉગ્યો હોય ત્યાં જઈને વાદળ પાણી છાંટી આવે, એટલી બધી વ્યવસ્થા છે. આ રેગ્યુલેટર ઓફ ધ વર્લ્ડ છે, તે એને રેગ્યુલેશનમાં જ રાખે છે નિરંતર. એવું આ ગપ્પુંવાળું નથી. એટલે સરપ્લસની જ ચિંતા છે, એને ખાવાની ચિંતા નથી.
આપને બધા એવા સરપ્લસવાળા જ મળ્યા લાગે છે, એટલે બીજા કોઈને ચિંતા ન હોય એવું લાગે છે. જેને ડેફિસિટ હોય એવા નથી મળ્યા લાગતા.
ના, એવું નહીં. ડેફિસિટવાળાને બહુ મળેલો છું, પણ એમને બહુ ચિંતા ના હોય. 5 લાખની જરૂર હોય અને 5 કરોડ હાથમાં આવે, શી દશા થાય એની? ડૉક્ટરને બોલાવવો પડે, મગજમાં એટલા બધા વિચાર આવે, એટલા બધા વિચાર આવે, એટલે પછી ગાંડો થઈ જાય. માટે આ બધું છે ને, જે પૈસા બધા આપ્યા છે તે પદ્ધતસર જ અપાયેલા છે, એથી વધારે જાય તો ગાંડા થઈ જાય. બધું પદ્ધતસર જ છે, કોઈ આપનાર લેનાર નથી. તમારું જ પુણ્ય છે આ બધું. અને આજે નથી પૈસા આવતા એ સારામાં સારો કાળ. એ પૈસા જ્યારે ના આવે ત્યારે જાણવું કે આ ઊંચામાં ઊંચો કાળ આવ્યો. જોખમ નહીં ને, કોઈ ઇન્કમટેક્સવાળાનું જોખમ નહીં, સેલટેક્સવાળાનું જોખમ નહીં, કોઈ જાતનું જોખમ નહીં. અને એ જ્યારે પૈસા ના આવે ત્યારે એ આત્માનું વિટામિન હોય, અને પૈસા આવે ત્યારે દેહનું વિટામિન. એ બંને વિટામિન જુદા છે. તમારે આત્માનું વિટામિન જોઈતું હોય તો પૈસા ના આવે ત્યારે આત્માનું વિટામિન, દેહનું વિટામિન જોઈતું હોય તો પૈસા આવે ત્યારે. જે વિટામિન જોઈતું હોય તે.
પ્રતિકૂળતાની મિત્રતા લાવે સાતા.
પણ જેને અસાતા જ આવ્યા કરતી હોય એ તો સાતા યોગને ખોળે ને.
આત્માનો સ્વભાવ જ આનંદવાળો છે, એટલે એને અસાતા તો જોઈએ જ નહીં ને. જીવ માત્રને અસાતા અનુકૂળ ના આવે એટલે એ ત્યાંથી ખસી જાય. 2 શબ્દ છે, અનુકૂળ ને પ્રતિકૂળ. જેને પ્રતિકૂળ જોડે મિત્રતા થઈ તેને આ દુનિયા સાતામાં જ છે. પ્રતિકૂળ જોડે મિત્રતા થઈ એટલે કહે કે દુનિયા પછી ક્યારેય આઘી પાછી નહીં દેખાય તમને, જેવી છે એવી દેખાશે, એમને એમ જ સુંદર ને સુંદર જ દેખાયા કરે. મિત્રતા ફક્ત પ્રતિકૂળ જોડે કરવાની છે, અને તે ખરેખર એક્ઝેક્ટ ફેક્ટ વસ્તુ નથી આ કે ભાઈ આ એરકન્ડિશન જેવી ઠંડી હવાથી આપણી અંદર આ શાતા રહે છે અને ગરમીથી અંદર અશાતા રહે છે. એવો કશો કુદરતનો નિયમ નથી. તમે જે બાજુની પ્રેક્ટિસ પાડો તેનાથી તમને શાતા રહેશે.
બરોબર.
એટલે તમે પ્રતિકૂળ મિત્રતા સંબંધ ગણો તો અનુકૂળ થઈ જશે બધું. અને અનુકૂળને બિચારાને હેરાન કરવાનું હોય નહીં. અનુકૂળને હેરાન કરવો પડે કંઈ?
નહીં, કોઈ હેરાન ના કરે.
આ તો એક પક્ષમાં પડ્યા તેથી આ બધી ઉપાધિ થઈ છે. અનુકૂળના પક્ષમાં પડ્યા એટલે આ પ્રતિકૂળની ભાંજગઢ ગઈ, એટલે આખું જગત તમારા કાબૂમાં આવી ગયું. હવે તમે તો બધા પુણ્યશાળી લોકો, હવે પ્રતિકૂળ આવી આવીને તમારે કેટલું કાવવાનું. એ પુણ્યશાળીને ભાગે આવે, બહુ પુણ્યશાળી હોય તેને. તમે તો એવા મોટા પુણ્યશાળી ના હો તો બહુ ના આવે તમારે. એટલે પ્રતિકૂળતા તમારે બહુ ના આવે. ક્યાંથી બહુ આવે? એમને ભાગે ક્યાંથી હોય? એટલે પ્રતિકૂળતાને તમારે અનુકૂળતા કરી નાખવાની.
પ્રતિકૂળતાથી થતું હિતકારી ઘડતર.
નાગમતું આવે તે આત્માનું હિતકારી જ હોય, જે આત્માનું જ વિટામિન છે. ભીંસ આવી કે તરત આત્મા માટે ને, હમણે ગાળ ભાંડે ને ત્યારે તે ઘડીએ એ સંસારમાં ન રહે, પોતાના આત્મામાં જ થઈ જાય. પણ એ જેણે આત્મા જાણ્યો છે તેને, અને ના જાણ્યો હોય તોય એક ડોસીમાં છે તે 80 વર્ષના હતા. તે બહાર નીકળીને કકળાટ કરતા હતા, બળ્યો આ સંસાર ખારો દવ જેવો, ખારો દવ જેવો. મેં કહ્યું, માજી 80 વર્ષ સુધી આ મીઠો લાગ્યો ને હવે અત્યારે ખારો ક્યાંથી લાગ્યો? તે આપણે પૂછીએ કે માજી શું થયું તે આ બધું, ક્યાં ખારો છે? ત્યારે કહે, અરે ખારો જ છે. શું થયું તે? ત્યારે કહે, છોકરા આવડી આવડી ગાળો ભાંડે છે. ત્યારે એ છોકરા ગાળો ભાંડે છે ત્યારે આ સંસારનું ભાન થયું માજીને કે આ સંસાર ખારો છે. નહીં તો એ ખારો છે જ ખારો. મીઠો લાગે છે તે પેલા મોંને લઈને, એટલે અવળું આવે ને તો બહુ હિતકારી છે. આ સંસાર આંખે દેખ્યો રૂપાળો લાગે એવો છે, એ છૂટે શી રીતે? માર ખાય ને વાગે તોય પાછું ભૂલી જવાય. આ લોકો કહે છે ને કે વૈરાગ્ય રહેતો નથી, તે શી રીતે રહે? પ્રતિકૂળ સંજોગો બહુ હિતકારી, આત્માનું વિટામિન છે. અનુકૂળ સંજોગો દેહનું વિટામિન છે, એનાથી દેહ સારો રહેશે, ડૉક્ટર પાસે નહીં જવું પડે. આ સારો સારો ખોરાક, રસ રોટલી, એ બધું દેહનું વિટામિન છે, તો આપણે દેહનું વિટામિન નાખી નહીં દેવું. પણ પેલું વિટામિન આવે તો નુકસાન શું છે? એટલે બંને વિટામિન થઈ પડે આપણને. ના ગમતું આવ્યું તે આત્માનું વિટામિન, અને ગમતું આવ્યું એ દેહનું વિટામિન, એટલે કશું હરકત જ ના રહીને ચોપડા જ બે ક્લિયર થઈ ગયા ને. અનુકૂળ પોલિશ કરે છે ને પ્રતિકૂળ ઘડતર કરે છે, માટે બેઉમાં આપણને શો વાંધો છે? એટલે બધું હિતકારી થઈ પડ્યું આપણને.
પ્રતિકૂળતા એ આપણું થર્મોમીટર.
પ્રતિકૂળતા આપણું થર્મોમીટર છે. કોઈ માણસ અવળો આવ્યો તો આપણું થર્મોમીટર છે, આપણો પારો ચડ્યો કે ઉતર્યો ખબર પડી જાય. આપણે વેચાતું લેવા જઈએ તો થર્મોમીટર ના આવે, એટલે પ્રતિકૂળ આપણને મળે તો ઉલટો ઉપકાર માનવાનો કે ભાઈ તું મારું થર્મોમીટર મફતમાં મળ્યો. આપણે ઘેર આવ્યા ને આવતાની સાથે જ કંઈક ઉપાતી ઊભી થઈ ગઈ તો આપણે જાણીએ કે આપણને હજુ ઊંચા નીચા પરિણામ વર્તે છે. નહીં તો મય ઠંડક થઈ ગઈ છે એવુંય ખબર પડે. તે પારાશીશી જોઈએ ને, તે પારાશીશી વેચાતી બજારમાં મળે નહીં. આપણે ઘેર એકાદ હોય તો સારું. અત્યારે આ કળિયુગ છે, દુષ્યમકાળ છે, એટલે પારાશીશીઓ ઘરમાં 2-4 હોય જ, એક ના હોય. નહીં તો આપણું માપ કોણ કાઢી આપે? કોકને ભાડે રાખીએ તોય ના કરે, ભાડુતી આપણું અપમાન કરે પણ એનું મોઢું ચડેલું ના હોય, એટલે આપણે જાણીએ કે આ બનાવટી છે. ને પેલું તો એક્ઝેક્ટ મોઢું બોઢું ચડેલું, આંખો લાલ થઈ ગયેલી, તે પૈસા ખર્ચીને કરે તોય એવું ના થાય, ને આ તો મફતમાં આપણને મળે છે. તમને હવે અપમાન ગમે છે?
દાદા, કોઈ અપમાન કરે તો જાગૃતિ વધારે રહે.
તો પછી બાધા કેમ નથી રાખતા? કોઈની આ બાધા રાખો તો લોકો વઢવાની શરૂઆત કરે, કોઈ કરનાર મળી આવતો નથી, નહીં? એટલે એક બેન કહેતી હતી, આખી રાત મય ગોદા મારતું હોય એવું કોઈક મારે છે, તેની વિધિ કરી આપો ને. મેં કહ્યું, ગોદા મારે તો બહુ સારું, તારી પુણ્ય જાગી કે જાઓ મોક્ષે. ગોદા મારનાર શું કહે છે? મોક્ષે જાઓ. એ ગોદા મારનાર હોય તે સારું ને?
હા જી, બધી પ્રતિકૂળતાઓ ઉપકારી છે, પણ
અને લોક કહે છે પ્રતિકૂળ અમને ગમતું નથી, જે વધારે જાગૃતિ આપે તે અમને ગમતું નથી. ઉલટી પ્રતિકૂળતા તો વિટામિન થઈ પડે છે, એટલે પ્રતિકૂળ તો બહુ સારું પડે ઉલટું.
પ્રતિકૂળતામાં વધે જાગૃતિ.
અનુકૂળમાં ટાઢું પડી જાય અને પ્રતિકૂળતામાં વધારે જાગૃતિ રહે, એવું કેમ?
અનુકૂળમાં તો એવું છે ને, એને મીઠું લાગે ને. ઠંડો પવન આવતો હોય તો કલાક જતો રહે, ને બહુ ગરમી હોય તો કલાક કાઢવો હોય તો કેટલો ભારે લાગે, અને આ તો કલાક કાઢવો સહેજમાં નીકળી જાય. તેમ જમવાનું સારું હોય તોય ઝપાટા બંધ જમાઈ જાય, અને ભૂખ લાગી હોય ને જમવાનું બધું એવું હોય તો પછી ના છૂટકે ખાવું પડે.
પણ જાગૃતિ પ્રતિકૂળતામાં કેમ વધારે રહે છે?
પ્રતિકૂળતા એ આત્માનું વિટામિન છે અને અનુકૂળતા દેહનું વિટામિન છે. અનુકૂળ સંયોગોથી દેહ સારો થાય અને પ્રતિકૂળ સંજોગોમાં આત્મા સારો થાય, એ બધા સંયોગો ફાયદાકારક છે. સમજવું હોય તો બધા સંયોગો ફાયદાકારક છે.
હવે કોઈ એવું બધું કરીને લાવ્યો કે જેને પ્રતિકૂળતાઓ ના મળતી હોય, તો પછી આત્માનું વિટામિન લેવા જાય ક્યાં?
ક્યાં જાય, આત્માનું વિટામિન એને મળે જ નહીં. પછી એ તો
એ ગારવતામાં પડી જાય. પછી
એ બધું છે તે એમાં જ જવાનું આપણે ગારવતામાં, એમનો ભલીવાર ના આવે. એમાં પ્રતિકૂળતા તો હોય પણ અમુક હલકા પ્રકારની હોય, પણ તે ગારવતામાં જતું રહે પછી. એના કરતાં પ્રતિકૂળતા લઈને આવ્યો હોય તે સારું.
અનુકૂળતાના કશાયો અનંત અવતાર ભટકાવે.
એટલે પ્રતિકૂળ તો આપણને જાગૃતિમાં લાવશે જ, પણ આ અનુકૂળ જાગૃતિમાં લાવે નહીં ને. અનુકૂળ છે,
અનુકૂળથી છૂટા છીએ એવું અમને ખ્યાલ રાખવાનું મન નથી થતું. પ્રતિકૂળથી છૂટા છીએ એ જલ્દી ખ્યાલ આવે છે.
પ્રતિકૂળ તો તરત જ ખ્યાલ આવે. હમણે ઊંઘતો માણસ સહેજ આંખ ઉગાડીને આમ છે તે આમ પડી રહ્યો હોય ઊંઘમાં ને ઊંઘમાં, એને આપણે ઘણું પાણી છાંટીએ ટાઢું શિયાળાને દાડે તોય ઊઠે નહીં, પણ જો જરાક નાનો સાપનો કણો દેખે તો. એવું છે આ પ્રતિકૂળ. આ અનુકૂળ તો એ થાય છે ને, આ ઉઠ્યો કહેશે, આ ઉઠ્યો કહીને પાછું ફેરવીને સૂઈ જાય. આપણને કહે ખરા કે હા ઉઠ્યો, આ હમણાં ઉઠ્યો, તમે તમારા કપડાં પહેરો ને ત્યાં સુધી હું તૈયાર થઈ જઉં છું, તે પાછું ફેરવીને સૂઈ જાય પાછું. એવું અનુકૂળ છે. અનુકૂળ સંયોગ ખરો ને, અનુકૂળમાં ઠંડક લાગે આટલું જ કાચું પડી જાય.
અનુકૂળ સંયોગોમાં કસાય ભાવ આવતો નથી ને પ્રતિકૂળ સંયોગોમાં કસાય ભાવ બહુ આવી જાય છે, તો એને માટે શું કરવાનું?
એવું છે ને, પ્રતિકૂળ એકલામાં જ કસાય થાય છે એવું નથી. અનુકૂળમાં બહુ કસાય થાય છે, પણ અનુકૂળના કસાયો ઠંડા હોય, એને રાગ કસાય કહેવાય છે. એમાં લોભ અને કપટ બેઉ હોય, એમાં એવી ખરેખરી ઠંડક લાગે કે દાડે દાડે ગાંઠ વધતી જ જાય. અનુકૂળ સુખદાયી લાગે છે, પણ સુખદાયી છે એ જ બહુ વસમું છે.
અનુકૂળમાં તો ખબર પડતી જ નથી કે આ કસાય ભાવ છે.
એમાં કસાયની ખબર ના પડે, પણ એ જ કસાય મારી નાખે. પ્રતિકૂળના કષાયો તો ભોળા હોય બિચારા, એની જગતને તરત જ ખબર પડી જાય. જ્યારે અનુકૂળના કષાયો લોભ અને કપટ તો એ ફૂલી ફાલીને મોટા થાય છે. પ્રતિકૂળના કષાયો માન અને ક્રોધ છે, એ બંને દ્વેષમાં જાય. અનુકૂળના કષાયો અનંત અવતારથી ભટકાવી મારે છે. તમને સમજમાં આવી ગયું ને?
હા.
એટલે બંને ખોટા છે, અનુકૂળ ને પ્રતિકૂળ. દ્વેષ એ પ્રતિકૂળ કષાય કહેવાય, અને રાગ એ અનુકૂળ કષાય કહેવાય. અનુકૂળ જ્યારે છોડવું હોય ત્યારે છોડાય, પણ અનુકૂળતામાં બહુ જાગૃતિ રાખવી પડે. પ્રતિકૂળ કડવું લાગે ને કડવું લાગે એટલે તરત જ જાગૃતિ આવી જાય. અનુકૂળ મીઠું લાગે. કષાયો બહુ દુઃખદાયી છે ને, અને પેલા સુખ આપે છે તે કશાયો, તે શું છે?
એ તો આપે કીધું ત્યારે ખ્યાલ આવ્યો કે એ મહાદુખદાયી છે, નહીં તો અનુકૂળમાં કસાયો હોય એ સમજણમાં જ નહોતું આવતું.
જ્ઞાની પુરુષના દેખાડ્યા સિવાય મનુષ્યને પોતાની ભૂલનો ખ્યાલ ના આવે. આવી અનંતે ભૂલો છે, આ એક જ ભૂલ નથી, અનંતે ભૂલો ફરી વળી છે.
ભૂલો તો ડગલે ને પગલે થાય છે.
આ અનુકૂળ એ કશાયો કહેવાય, એવું તમે બરાબર સમજી ગયા છો ને?
હા.
આજે નિરંતર ગારવ રસમાં રાખે, ખૂબ ઠંડક લાગે, ખૂબ મજા આવે, એ જ કશાયો છે, તે ભટકાવનારા છે. અને પ્રતિકૂળતામાં દ્વેષ કશાય, એટલે ક્રોધને માન હોય.
પ્રતિકૂળતામાં વધે ખરી જાગૃતિ.
અનુકૂળતામાં પણ જાગૃતિમાં રહે તો વધારે ફાયદો ને?
પૂરો ના રહી શકે, એટલે અમે પ્રતિકૂળ કરીએ ઉલટું. ના હોય તો
અનુકૂળ ને પ્રતિકૂળ એ તો માનવા ઉપર છે ને, કે સ્વાભાવિક હોય છે આમ?
છે એક્ઝેક્ટ, પણ મન છે ત્યાં સુધી એ હોય જ ને. જ્યાં સુધી મનનો આધાર છે ત્યાં સુધી હોય જ.
આ દેહ છે એનેય પ્રતિકૂળ અનુકૂળ લાગે જ ને બધું.
ખરી રીતે દેહને લાગતું નથી, મનનું છે.
ગરમી લાગે ને એકદમ અકળામણ થઈ જતી હોય તો આ ગરમી દેહને લાગે છે કે મનને લાગે છે?
મનનું. દેહને કશું લાગે નહીં, બુદ્ધિ કહે એટલે મન ચાલુ થઈ જાય. બુદ્ધિ ના કહે તો વાંધો નહીં, બુદ્ધિ એટલે સંસાર જાગૃતિ.
પ્રતિકૂળતા એ અનુકૂળતા જ છે એવી પણ અંદર ઊંધી ગોઠવણી કરી શકે છે ને બુદ્ધિથી?
હા, પણ જેને મોક્ષે જવું હોય એ ગોઠવણી કરે કે આ તો અનુકૂળ જ છે. ખરો લાભ આમાં છે, પ્રતિકૂળતામાં. અમે ટાઢમાં ઓઢેલું કાઢી નાખીએ એટલી જાગૃતિ રહે.
એ વખતે કેવી જાગૃતિમાં રહો?
જાગૃતિ જાગૃતિમાં રહી, નહીં તો જાગૃતિ ઊંઘે છે.
આ ઠંડી લાગવાથી ઊંઘ આવે નહીં, એટલે પછી જે જાગી ગયા પછી જાગૃતિમાં રહેવાનું એવી રીતે?
નહીં તો ઊંઘ આવી જાય, અને તે ઘડીએ કોઈ જગાડનાર હોય નહીં ને.
એ અંદર શું જાગૃતિમાં રહ્યા?
બેભાનપણું ઓછું થઈ જાય ને. જાગે એટલે તું જે કશું જાણતો હોય કે હું શુદ્ધાત્મા છું એવું જ હોય ને. તમારે હવે સંયોગો એકલા રહ્યા છે. મીઠા સંયોગો તમને વાપરતા નથી આવડતા. મીઠા સંયોગો તમે વેદો છો એટલે કડવા પણ વેદવા પડે છે. પણ મીઠાને જાણો તો કડવામાં પણ જાણવા પણ રહેશે. પણ તમને હજુ પહેલાંની આદતો જતી નથી, તેથી વેદવા જાઓ છો. આત્મા વેદતો જ નથી, આત્મા જાણ્યા જ કરે છે. જે વેદે છે તે ભ્રાંત આત્મા છે, પ્રતિષ્ઠિત આત્મા છે. તેને આપણે જાણવું કે ઓહોહો, આ પ્રતિષ્ઠિત આત્મા જલેબીમાં તન્મયાકાર થઈ ગયો છે.
અનુકૂળે રાગ નહીં, પ્રતિકૂળે દ્વેષ નહીં.
એટલે આ સંયોગોની બાબતમાં પ્રતિકૂળ અનુકૂળ એ આપણે શબ્દો બનાવ્યા છે.
બધું આપણું જ. આ તો બધું મનનું સાધન, રાગ દ્વેષનું સાધન. કારણ કે અનુકૂળ ત્યાં રાગ અને પ્રતિકૂળ ત્યાં દ્વેષ. જેને રાગ દ્વેષ ગયા એટલે પછી બધું અનુકૂળ પ્રતિકૂળ રહે નહીં. કહે ખરા વખતે અનુકૂળ પ્રતિકૂળ, પણ એની ઉપર રાગદ્વેષ ના હોય એને. કારણ કે દેહ તો અનુકૂળથી ટેવાયેલો છે.
ના દાદાજી, એ પણ એક પ્રશ્ન છે કે એવું કંઈ નથી. દેહ અનુકૂળથી ટેવાયેલો છે એવું પણ નથી. હવે આપનો દેહ એમાં એવું નથી કે અનુકૂળથી ટેવાયેલો છે?
ના, પણ મારો દેહ તો અમુક બાબતમાં અનુકૂળથી ના ટેવાયેલો, પણ કોઈક બાબતો એવી મય થોડી ઘણી રહી હોય.
પણ એ તો એવો પ્રસંગ બહુ ઓછો આવે દાદાજીને.
આ અનુકૂળતામાંથી નીકળે છે બહાર. અનુકૂળતા છોડતો છોડતો બહાર નીકળે છે, એટલે એને આપણે અનુકૂળથી ટેવાયેલો છે એવું માનીએ તો એ ખોળે અનુકૂળતા. પણ આપણે અનુકૂળતા શું છે એવું માનીએ તો એ સમજ જ આપણને કામ આપે. અનુકૂળતા ઉપર રાગ નહીં અને પ્રતિકૂળતા ઉપર દ્વેષ નહીં, એ આપણો સ્વભાવ. સારું જમવાનું આવે એટલે ખુશીથી જમતો જ હોય, એમાં તો ના કહેવાય જ કેમ કરીને. એના મોઢા ઉપર જોઈએ તો ખુશી ના દેખાય અને કડવું આવે તે ઘડીએ મોઢું બગડી ના જાય પણ નાખુશ તો હોય જ એમ. કડવું ફળ મીઠું છે અને મીઠું કડવું છે એવું જો સમજી જઈશ ત્યારે મોક્ષે જઈશ.
ગમતું નથી આપણી ડિક્શનરીમાં ના હોય.
સુવાળું ગમતું કર્યું તે પાછું કરકરું થઈને આવશે, એટલે આપણે તો કરકરા જોડે જ ફ્રેન્ડશીપ બાંધી લઈએ, મિત્રતા બાંધી લઈએ. નહોતું ગમવાનું તેને જ ગમતું કરી નાખીએ. આત્માને તો અનંત પાસા છે, જે પાસાનો ફેરવ્યો તે પાસાનો તેવો થઈ જાય.
હું ના ગમતું હોય એવા કામ પણ કરું છું, પણ આપ પૂછો છો એટલે કહું ને કે આ નથી ગમતું એમ.
ગમતું નથી એ શબ્દ જ કાઢી નાખો, આપણી ડિક્શનરીમાં એ શબ્દ જ ના જોઈએ. કોઈ તમને કહે કે તમે નાલાયક છો એ તમને ગમે છે? ત્યારે કહે આ અમને ગમે છે કહીએ. લાયક છે એવું કહે તો ગમે છે એવું. લાયક છે ગમશે તો તમારી નબળાઈ થશે, અને નાલાયક છે કહે એવું જો ગમશે તો નબળાઈ જશે. પેલા સાહેબ તો કહે છે કે અપમાને આપો ને માને આપો, બેઉ આપો. આ ના ગમે તેનો કોઈ ઉકેલ લાવવાનો કે નહીં લાવવાનો? આ ગમે તેનોય ઉકેલ લાવવાનો, સંઘરવાનું નથી. જે બધી વાતો ગમે એ સંઘરવાની નહીં, એનોય ઉકેલ લાવવાનો ને આનોય ઉકેલ લાવવાનો છે. ગમે એ ભરેલો રાગ નીકળે છે અને ના ગમે એ ભરેલો દ્વેષ નીકળે છે, એટલે દ્વેષનો ઉકેલ લાવવાનો છે. એટલે ત્યાં અમારી પેઠે રહેવું, બધાની સાથે ભળતા ને પડતા, કારણ કે દ્વેષને લઈને જુદાઈ થઈ જાય. પડતા રહેવાથી જુદાઈ મટી જાય ને દ્વેષ ઓગળી જાય.
ના ગમતામાં રાખો ચોખ્ખું મન.
ના ગમતું ચોખ્ખા મને સહેવાઈ જશે ત્યારે વિતરાગ થવાશે.
ચોખ્ખું મન એટલે શું?
ચોખ્ખું મન એટલે સામા માટે ખરાબ વિચાર ના આવે તે. એટલે શું કે નિમિત્તને બચકા ના ભરે. કદાચ સામા માટે ખરાબ વિચાર આવે તો તરત જ પ્રતિક્રમણ કરે, તેને ધોઈ નાખે.
ચોખ્ખું મન થઈ જાય એ તો છેલ્લા સ્ટેજની વાત ને, અને જ્યાં સુધી સંપૂર્ણ ચોખ્ખું નથી થયું ત્યાં સુધી પ્રતિક્રમણ કરવા પડે ને.
હા એ ખરું, પણ અમુક બાબતમાં ચોખ્ખું થઈ ગયું હોય અને અમુક બાબતમાં ના થયું હોય એ બધા સ્ટેપિંગ છે. જ્યાં ચોખ્ખું ના થયું હોય ત્યાં પ્રતિક્રમણ કરવું પડે. અમને તો પહેલેથી જ જગતના શબ્દે શબ્દોનો વિચાર આવે. પહેલાં ભલે જ્ઞાન નહોતું પણ વિપુલ મતી એટલે બોલતાની સાથે જ ફોડ પડે, ચોગર દમના તોલ થાય. વાત નીકળે તો તરત જ તારણ નીકળી જાય, એને વિપુલ મતી કહેવાય. વિપુલ મતી હોય જ નહીં કોઈને. આ તો એક્સેપ્શન, અપવાદ કેસ બની ગયો છે. જગતમાં વિપુલમતી ક્યારે કહેવાય? એવરીવેર એડજસ્ટ કરી આપે એવી મતી હોય. આ તો કાચું કાપવાનું હોય તેને બાફી નાખે અને બાફવાનું હોય તેને કાચું કાપી નાખે તો ક્યાંથી એડજસ્ટ થાય? પણ એવરીવેર એડજસ્ટ થવું જોઈએ.
અનુકૂળમાં અમે બહુ ચેતતા.
અમને સ્વરૂપ જ્ઞાન નહોતું થયું ત્યારે અનુકૂળમાં અમે બહુ ચેતતા રહેતા. પ્રતિકૂળમાં તો આપણને ખબર પડશે, અનુકૂળથી જ બધું લોક રખડેલું. કોકના ઘરમાં સાપ પેસી ગયો ને તેને એણે દીઠેલો હોય એટલે એને આપણે એમ ના કહેવું પડે કે સાપ પેસી ગયો છે, જાગતો રહેજે. એટલે જાગતા રહેવા જેવું આ જગત છે. આ જે ભૂલો કરાવે છે ને, જે જોકું ખવડાવે છે, તે અનુકૂળતા જ કરાવે છે. આ તો પંખાનો મારી જાત ઉપર અનુભવ લીધેલો છે કે મારે શું થાય છે. પહેલા પંખો રાખતો નહીં, 1956 સુધી તિતિક્ષા નામનો ગુણ કેળવેલો. એક શેતરંજી ઉપર સૂઈ રહેતો હતો કાયમ અને પંખો રાખતો નહીં. તે બધા મિત્રમંડળ આવે તે કહે કે તમે તો પંખો ના રાખો, કારણ કે તમે તો તપસ્વી પુરુષ છો, પણ અમારું શું થાય? ત્યારે મેં કહ્યું, ગોઠવો. એ ગોઠવવાથી પછી આ શાતાશીલિયું થયું શરીર. એક ખેડૂત માણસ રોજ જોડા પહેરે તો પછી જોડા ના હોય તે ઘડીએ તડકામાં દજાય એ માણસ, નહીં તો શરીર દજાય નહીં એવું થઈ જાય. એટલે હવે શાતાશીલિયા થયા તો પરવશ થવું પડે, જ્યારે પંખો ના હોય તો પરવશ થવું પડે, અને મારે ઉપયોગ બહાર રાખવો એ મુશ્કેલી પડે. આ થયું શું તે મારી વાત હું કરું છું, એટલે આ વાતને તમે સમજજો. પંખો બંધ કરશો નહીં, પણ આ પંખો એ હિતકારી નથી એવું માનજો.
પ્લસ માઇનસના એડજસ્ટમેન્ટે બધું અનુકૂળ.
એક વખત અમે નાહવા ગયા ને પ્યાલો જ મૂકવાનો રહી ગયેલો. તે અમે જ્ઞાની શેના, એડજસ્ટ કરી લઈએ. હાથ નાખ્યો તો પાણી બહુ ગરમ, નળ ખોલ્યો તો ટાંકી ખાલી. પછી અમે તો ધીમે ધીમે હાથેથી ચોપડી ચોપડી ટાઢું પાડીને નાહ્યા. બધા મહાત્માઓ કહે, આજે દાદાને નાતા બહુ વાર લાગી, તે શું કરીએ, પાણી ટાઢું થાય ત્યારે ને. અમે કોઈને આ લાવો ને તે લાવો એમ ના કહીએ, એડજસ્ટ થઈ જઈએ. એડજસ્ટ થવું એ જ ધર્મ છે. આ દુનિયામાં તો પ્લસ માઇનસનું એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે. માઇનસ હોય ત્યાં પ્લસ અને પ્લસ હોય ત્યાં માઇનસ કરવાનું. અમે તો અમારા ડાપણને જો કોઈ ગાંડ પણ કહે તો અમે કહીએ, હા બરાબર છે, તે માઇનસ તૂર્ત કરી નાખીએ. અક્કલવાળો તો કોણ કહેવાય? કોઈને દુઃખ ના દે અને જે કોઈ દુઃખ આપે તે જમા કરી લે તે. બધાને ઓબ્લાઇજ કર્યા કરે, ઉપકાર કર્યા કરે આખો દાડો. સવારે ઉઠે ત્યારથી જ એનું લક્ષ લોકોને કેમ કરીને હેલ્પફુલ થઈ પડું, મદદરૂપ થઈ પડું, એવું જેને સતત રહ્યા કરે તે માનવ કહેવાય, અને તે પછી આગળ ઉપર મોક્ષનો રસ્તો પણ મળી જાય. સંસારમાં બીજું કશું ના આવડે તેનો વાંધો નથી, પણ એડજસ્ટ થતાં તો આવડવું જ જોઈએ. સામો ડિસએડજસ્ટ થયા કરે ને આપણે એડજસ્ટ થયા કરીએ તો સંસારમાં તરી પાર ઉતરી જશો. બીજાને અનુકૂળ થતા આવડે એને કોઈ દુઃખ જ ન હોય, માટે એડજસ્ટ એવરીવેર. દરેક જોડે એડજસ્ટમેન્ટ થાય એ જ મોટામાં મોટો ધર્મ. આ કાળમાં તો જુદી જુદી પ્રકૃતિઓ તે એડજસ્ટ થયા વગર કેમ ચાલે?
આવી પડેલી પ્રતિકૂળતા સામે તપ.
એવું છે, આ કાળમાં જીવોએ જાણી બુજીને તપ ના કરવા, અને અજાણ્યા જે તપ આવે એની મેળે આવી પડે તો તે તપ કરવાનું કહ્યું છે. કારણ કે આ દુષ્મ કાળમાં એક તો મૂળ તપેલો જ હોય, પછી ઘરમાં હોય, બેડરૂમમાં હોય કે ઉપાશ્રયમાં હોય, પણ હોય તપેલો જ. તપેલાને તપવીને શું કામ છે? માથું વાઢીને પાઘડી પહેરવા જેવી વાત છે. પ્યાલો ફૂટે એટલે તપ કરવાનું, છોકરો દુકાને ના ગયો ત્યારે તપ કરવાનું. જ્યારે આપણી પ્રકૃતિ પ્રતિકૂળતામાં ઉછળે ત્યારે મેં ઘમસાણ મચી જાય તે વખતે તપ કરવાનું છે. આ કાળમાં આવી પડેલા તપ કરવાના છે. આ તપ કોઈનું શીખી લાવીને કરવા જેવું નથી. તારું મન જ રાત દાડો તપેલું છે ને, તારું મન વાણી અને વર્તન જે તપેલું છે તેને તું શાંત ભાવે સહન કર, એ જ ખરું તપ છે. જ્યારે મન વાણી અને વર્તન તપેલું હોય ત્યારે તેમાં તે વખતે તન્મયાકાર હોય, અને જ્યારે કશું તપેલું ના હોય ત્યારે તપ કરવા બેસે, પણ પછી તે વખતે શા કામનું? તપ તો ક્યારે કરવાનું કહ્યું છે ભગવાને? જ્યારે બધા ઝેર આપનારા આવે તે વખતે મહી અંતર તપે તોય સહન કરી લેવું, લાલ લાલ હૃદય થઈ જાય તો શાંત ભાવે સહી લેવું. તપને બોલાવી લાવવાનું ભગવાને કહ્યું નથી, આવી પડેલા તપને અસ્તે મોઢે વધાવી લેવાનું કહ્યું છે, ત્યારે આ લોકો તો આવી પડેલા તપને આઘા પાછા કરે, મો મચકોડે, એટલે તે જ તપ જે આપવા આવ્યું હોય તેને અનેક ગણું કરીને પાછું આપી દે અને ના આવેલા તપને બોલાવવા જાય. ના હોય ત્યાંથી કોઈનું જોઈને શીખી લાવીને તપ કરવા બેસે. અલ્યા, તપ તે કોઈનું શીખી લાવીને કરાતું હશે? તારું તપ જુદું, પેલાનું તપ જુદું, દરેકનું તપ જુદું જુદું હોય, દરેકના કોઝિસ જુદા જુદા હોય. અને આજના કાળમાં તો તપ તો સામેથી સહેજે આવી પડે તેમ છે. ભગવાન મહાવીરે કહ્યું હતું કે કળિયુગમાં ચેતીને ચાલશે, તને જે પ્રાપ્ત તપ હોય તે ભોગવજે અને અપ્રાપ્ત તપને ઊભું ના કરીશ. સામો માણસ અથડાઈ પડ્યો અને તને અહીં વાગ્યું તો એ શાંતિથી તપ તપજે, ત્યારે ત્યાં ઝઘડો કરે અને ઘેર આવીને કહેશે કે કાલે તો મારે ઉપવાસ કરવો છે. અલ્યા, આમ શું કરવા કરે છે? તને જો શરીરને અનુકૂળતા ના હોય તો એકાદ ટંક કે બે ટંક ઉપવાસ કરી નાખ, તેનો વાંધો નથી, એ સહજ સ્વભાવ છે. એવું જાનવરોમાં પણ હોય છે, પણ આવું તોફાન કરવાની જરૂર જ નથી. ભગવાને કહેલું કે ત્રણ કાળમાં, દ્વાપર, ત્રેતા અને સતયુગમાં ત્યાગ કરજે, તપ કરજે, પણ ચોથા કાળમાં, કળિયુગમાં તો તપ ત્યાગ તારે ખોળવા નહીં જવું પડે, વેચાતા લેવા નહીં જવું પડે. એ તો જે કાળમાં વેચાતા લેવા જવું પડતું હતું તે કાળમાં આ તપ હતા, કારણ કે આખો દાડો ખોળે તોય તપ જડે જ નહીં ને. એ કાળ ગયા બધા, અત્યારે તો તપ કેટલા બધા મળે.
અનાર્ય દેશમાં ભગવાન મહાવીરના તપ.
મહાવીર ભગવાનને તપ ખોળવા જવું પડતું હતું તે કાળમાં. લોકો તો તપવાળા હતા, પણ ભગવાનને તપ ના આવે ને. ભગવાનને તપ આવે નહીં તે એમના મનમાં વિચાર થયો કે આ બધા વહોરાવે છે તે મારે માટે ધ્યાનમાં રાખીને રસોઈ બનાવે છે અને પછી વહોરાવે છે, એટલે મને કોઈ ગાઢ ભાણતું નથી, મને કોઈ કશુંય કરતું નથી, હજી મારે મય કર્મના ઉદય બાકી છે એનું એમને પોતાને માલમ પડી જાય. જેમ વોમિટ થવાની હોય તેની માણસને ખબર પડે, તેમ જ્ઞાનીઓને ઘણા કાળ પછી કર્મની વોમિટ થવાની હોય તે ખબર પડી જાય. એવા કર્મની જ્ઞાનીઓ ઉદીર્ણા કરે. મનુષ્યમાં ઉદીર્ણાની સત્તા છે. એટલે મહાવીર ભગવાને વિચાર કર્યો કે લાવ, આર્ય દેશમાંથી અનાર્ય દેશમાં જઉં તો મારા આ કર્મો ખરી પડે. કર્મનો હિસાબ છે. આ આર્ય દેશના લોકો તો પધારો પધારો કરે છે અને ભગવાન ઉપર પુષ્પો વરસાવે, એટલે ભગવાનને થયું કે અનાર્ય દેશમાં જઉં. હવે અનાર્ય દેશ 60 માઇલ છેટે હતો, તે ધોરી રસ્તા પરથી જવા ના મળ્યું. આખા ગામના લોકો જોડે વળાવવા આવેલા. લોકોએ ભગવાનને વિનંતી કરી કે ભગવાન, તમે આ સાંકડા રસ્તે ના જાઓ, એ રસ્તે ચંડકોશીઓ નાગ રહે છે, આ જંગલમાં એ નાગ કોઈને પેસવા જ દેતો નથી, જે જાય તેને જીવતો જવા ના દે, ભગવાન તે તમને ઉપસર્ગ કરશે. પણ ભગવાને કહ્યું કે તમે બધા ના કહો છો, પણ મારે તો અહીં રહીને જ જવાની જરૂર છે, મને મારા જ્ઞાનમાં આવું દેખાય છે, હું આગ્રહી નથી, પણ મારા જ્ઞાનમાં દેખાય છે માટે તમે બધા શાંતિપૂર્વક રહો અને મને જવા દો. એટલે બધા ગામના લોકો ત્યાં જ ઊભા રહ્યા, કોઈ જંગલમાં પેસે જ નહીં ને. ચંડકોશિયાનું નામ જાણે એટલે કોણ પેસે? ભગવાનને જવું હોય તો જાય કહેશે. ચંડકોશિયાની વાત આવી એટલે ભગવાન ભગવાન બધું છોડી દે. છોડી દે કે ના છોડી દે આ લોક? ભગવાન તો જંગલના રસ્તે ગયા. ત્યાં ચંડકોશિયાને સુગંધ આવી એટલે પછી એ વિફરે ને. એ તો કોઈ જાનવરને જંગલમાં નહોતો આવવા દેતો. તે વિફરતો વિફરતો ભગવાનની સામે આવ્યો ને ભગવાનને પગે ડંખ માર્યો. તે ડંખ મારતાની સાથે જ સહેજ લોહી તેના મોઢામાં પેસી ગયું. એ લોહી પેસવાથી એને પોતાને પાછલા ભવનું ભાન થયું એટલે ભગવાને ત્યાં એને ઉપદેશ આપ્યો, હે ચંડકોશિયા, બૂઝ બૂઝ ને ક્રોધને શાંત કર. ગયા અવતારમાં ચંડકોશિયો એક સાધુ હતો ને શિષ્ય ઉપર ક્રોધ કર્યો તેથી તેની આ દશા થઈ, માટે હવે શાંત થા. તને જ્ઞાન આવ્યું છે એવો તું શુદ્ધાત્મા છું. ચંડકોશિયો ભાનમાં આવી ગયો. પૂર્વભવનું એને જ્ઞાન આવી ગયું. ગયા ભવમાં એને સાધુપણું હતું. તેણે શિષ્ય ઉપર ક્રોધ કર્યો હતો. કેવો ભયંકર ક્રોધ, જેવો તેવો નહીં. આ લોકો બૈરીઓ ઉપર કરે છે એવો નહીં. શિષ્ય તો ફસાયો એટલે પછી ગુરુ કંઈ એને છોડે? પછી એ ફસાઈ ગયેલાને ગુરુ માર આપ્યા જ કરે. તે પછી સાપ ત્યાં આગળ પછાડા ખાઈને મરી ગયો. એના ઉપર કીડીઓ ખૂબ ચડી ગઈ હતી, કારણ કે પછાડા ખાય એટલે લોહી નીકળે ને લોહી નીકળે એટલે કીડી ચડે ને કીડી તો ખેંચા ખેંચ કરવા માંડી. ચંડકોશિયાને ખૂબ બળતરા ઊભી થઈ, પણ તેણે શાંતિથી તપ સેવ્યું અને તે સારી ગતિમાં પહોંચી ગયો. ભગવાન ત્યાંથી અનાર્ય અનાડી દેશમાં વિચર્યા. ત્યાં લોકોએ એમને, એ આ બાવો આવ્યો છે એને ઢેખાડા મારો, આ કેવો બાવો છે, લુગડા બુગડા પહેરતો નથી, મારો એને. તે ભગવાનને તો મહી પેસતા પહેલાં જ પ્રસાદી મળવા માંડી. ભગવાન તો જાણતા હતા કે હું ક્યાં પ્રસાદી ખાઉં છું. તેમને તો ખરેખરી પ્રસાદી મળવા માંડી. કોક જગ્યાએ દયાળુ માણસ હોય તે કકડો રોટલો આપે. આર્યદેશમાં પેલી મીઠાઈઓ મળતી હતી તે અહીં ક્યાંથી લાવે? ભગવાને અમુક કાળ અનાડી દેશમાં વિતાવી કર્મ ક્ષય થયા ત્યારે પાછા ફર્યા. અત્યારે તો બધાને ઘેર બેઠા અનાડી દેશ છે, તોય લોક ભાંજગઢ કરે છે.
પ્રાપ્ત તપનો શાંતિથી નિકાલ.
તમે તો કેટલા પુણ્યશાળી કહેવાઓ કે તમારે ઘેર બેઠા જ અનાડી દેશ છે. આપણે ઘરમાં બેઠા કે આપણા ઘરમાં જ અનાડી દેશ, જમીએ ત્યાં જ, ખાઈએ પીએ ત્યાં જ અનાડી દેશ બધો હોય. હવે અહીં આગળ તપ તપવાનું છે. ભગવાનને તપ ખોળવા 60 માલ વિચરવું પડ્યું હતું અનાડી દેશ ખોળવા માટે, જ્યારે આજે તો ઘેર બેઠા જ અનાડીપણું લોકોનું નથી લાગતું. તો મફતનું તપ મળ્યું છે તો શાંતિથી સહન કરી લો ને. આ કાળના લોકો કેટલા પુણ્યશાળી છે, આને પ્રાપ્ત તપ કહેવાય. આડોશી પાડોશીઓ, ભાગિયા ભાઈઓ, વહુ છોકરા બધાએ તપ કરાવે એવા છે. આગળના કાળમાં તો ઘેર બધી જ અનુકૂળતા રહેતી, આ પ્રતિકૂળ કાળ આવ્યો છે. ઘેર બેઠા જ પ્રતિકૂળતા હોય, બહાર ખોળવા જવું ના પડે. આ કાળ જ એવો છે કે ક્યાંય એડજસ્ટમેન્ટ જ ના થાય. ઘરમાં બહાર પાડોશીઓ બધેથી જ ડિસએડજસ્ટમેન્ટ આવી પડે, તેને તું સહન કર અને એડજસ્ટ થઈ જા.
પ્રતિકૂળતામાં કહેવું, દાદાઈ બેંક ખુલ્લી છે.
અવળી સમજણ એ દુઃખ છે અને સવળી સમજણ એ સુખ છે. એને સમજણ કઈ મળે છે તે જોવાનું છે. અવળી સમજણની આંટી પડી તો દુઃખ, દુઃખ ને દુઃખ, અને એ આંટી સવળી સમજણથી છૂટી ગઈ તો સુખ, સુખ ને સુખ. બીજું દુઃખ સુખ છે જ નહીં દુનિયામાં, એટલે અવળી સમજણની જ આંટી પડી જાય છે. બાકી થોડા ઘણા દેહના દંડ તો હોય, દેહધર્યાનો દંડ તો હોય ને. દાઢ દુખે તે કોઈ દુઃખ દેવા આવ્યો છે? એ તો દેહના દંડ કહેવાય. કોઈ સગુંવાલું હોય, તેનો હિસાબ હોય તો તે ચૂકતે કરે, તો આપણાથી તેને ના કહેવાય? આપણે કહીએ કે દાદા અમને હિસાબ બંધ કરી આપો, તો દાદા બંધ કરી આપે, પણ ચોપડામાં બાકી રહ્યું ને. તે ઉઘરાણીવાળાને ઘરના ચા પાણી પાઈને અલીસાબ અલીસાબ કરીને પાછો કાઢીએ તો પણ એ પાછો તો આવશે ને, એના કરતાં એકવાર આપી દે ને અહીંથી, નહીં તો એ ફરી આવ્યા વગર એ રહેવાનો નથી, એ લીધા વગર કંઈ છોડે. માટે પ્રતિકૂળતામાં કહીએ કે લઈ જાઓ લઈ જાઓ, આપણે દાદાઈ બેંક છે ને. દુષ્મકાળમાં આપણને જે બધા માણસો ભેગા થાય છે તેમાં ઘણો ભાગ દુઃખ આપવા માટે જ હોય છે, થોડો ઘણો ભાગ આપણને સુખ આપવા માટે પણ હોય. પાપના ઉદયના ફળથી દુઃખ આપવા માટે ભેગો થાય, પણ તે સારું છે કારણ કે છૂટવાનો વહેલો રસ્તો જડ્યો ને.
જ્ઞાની સાનિધ્ય પ્રત્યેક સંજોગો નિકાલી.
એકવાર જ્ઞાની પુરુષના દર્શન થઈ ગયા પછી ઉદય અનુકૂળ જ આવે ને લગભગ.
ઘણા ખરા ઉદય અનુકૂળ જ હોય, પણ કોઈ હોય ને જરા સળી કરે એવો, ત્યારે કોકને વળી પાછો એવો એકાદ અવળો પ્રતિકૂળે આવે, પણ તોય નિકાલ થઈ જાય ત્યાં. જ્ઞાની પુરુષ મળ્યા પછી નિકાલ થઈ શકે, બાકી સાનુકૂળ જ હોય, કારણ કે પેલા પાપ તો ધોવાઈ જાય ત્યાર પછી જ્ઞાન પ્રગટ થાય. જે પ્રતિકૂળ પાપ હતા ને તે ધોવાઈ જાય, જે જ્ઞાનને આંતરતા હતા, જે જાગૃતિને આંતરતા હતા, પ્રતિકૂળ પાપો હતા એ ધોવાઈ ગયા, પછી અનુકૂળ જ આવે બધું, બધું અનુકૂળ જ આવે છે ને.
અવળા સંયોગોમાં જ્ઞાન ખીલે.
આપણને પણ સંયોગ આવે છે, પણ આપણે કયા સંયોગ પસંદ કરવાના, કે જે રિયલમાં હેલ્પ કરે તે, રિયલનું માર્ગદર્શન આપે તે સંયોગ પસંદ કરવાના, રિલેટિવનું માર્ગદર્શન આપે તે સંયોગ પસંદ નહીં કરવાના. જગતના લોકો સંયોગોના બે ભાગ પાડે, એક નફાના ને બીજા ખોટના. પણ આપણે તો જાણીએ કે નફો ખોટ એ કોની સત્તા છે, એ ના હોય આપણી સત્તા. આપણે તો સત્સંગ મળે એ સંયોગ પસંદ કરવા યોગ્ય, બીજા તો બધા સંયોગો તે સંયોગો જ છે. અરે મોટામાં મોટા રાત દાડો જોડે જ સૂવી રહેનારા સંયોગ, મન વચન કાયાના સંયોગ એ જ દુઃખદાયી થઈ પડ્યા છે, તો પછી બીજો કયો સંયોગ સુખ આપશે? આપણને તો આ સંયોગ છોડે તેમ નથી, પણ ત્યાં સમભાવે નિકાલ કરવાનો છે. આમાં કેવું છે કે જેમ અવળા સંયોગ વધારે હોય તેમ આ જ્ઞાન વધારે ખીલે તેમ છે. જે સંજોગો તમને આ મળ્યા તે સંજોગોને અનુકૂળ થશો એટલે સંજોગ તમને અનુકૂળ થશે, સંજોગો તમને પોતાને અનુકૂળ થઈ જશે.
થઈ જવાના છે આપણને, હા.
તમારે ફક્ત અનુકૂળ થવાની જરૂર છે, પછી તમે શોખીન થઈ જાઓ તેમાં પછી શોખ શું કરે તે.
એ પ્રયત્ન કરવાનો, સંજોગોને અનુકૂળ થવાનો,
એ તો આપણે હોવો જ જોઈએ ને.
વિજ્ઞાન મળ્યા પછી અનુકૂળતા માય ફિકાસ.
દાદા, આપણા વિજ્ઞાનમાં આપ અંદરથી રસ સૂકવી નાખો છો. આપણા વિજ્ઞાનમાં અંદરનો રસ જે છે એ બધો સુકાઈ જાય છે.
ના, આ વિજ્ઞાન જ કામ કરી રહ્યું છે. એ તો રસ સુકાતો નથી, પણ જલેબી ખાઈએ ને પછી ચા પીએ ને જેમ મોળી પડી જાય છે એમ સુકાતું નથી કશું, પણ એને ફિક્કું લાગે, સંસાર ફિક્કો લાગે.
સંસાર ફિક્કો લાગે, નહીં તો આમ ફિક્કો લાગે સંસાર.
એટલે એની મેળે સ્વાભાવિક રીતે છૂટી જાય, ઈચ્છાઓ મોળી પડી જાય.
દાદા, આપણું વિજ્ઞાન મળ્યા પછીથી તો સંસારમાં બધી જાતની અનુકૂળતા હોય, તોય ત્યાં ફિકાસ લાગે છે.
હા, ફિકાસ લાગે, ફિકાસ. બધું બહુ અનુકૂળ હોય તોય ફિકાસ લાગે.
અનુકૂળતા ચારેય બાજુની મળી હોય તોય ફિકાસ લાગે.
ઉલટો બોજો લાગે, બહુ ઓર જ જાતનું વિજ્ઞાન છે, તેથી અપૂર્વ કહેવાય ને. પૂર્વે સાંભળ્યું નથી, વાંચ્યું નથી, જાણ્યું નથી, એવું આ અપૂર્વ વિજ્ઞાન.
સંયોગોના માત્ર જ્ઞાતા દ્રષ્ટા.
દરેક માણસે એટલું તૈયાર થવાનું છે કે કોઈ પણ જગ્યા એને બોજારૂપ ના લાગે, જગ્યા એનાથી કંટાળે પણ પોતે કંટાળો ના પામે એટલે સુધી તૈયાર થવાનું છે, નહીં તો આ તો અનંત જગ્યાઓ છે, અનંત ક્ષેત્રો છે, ક્ષેત્રનો પાર નથી. ખરી રીતે સંયોગો અને શુદ્ધાત્મા સિવાય બીજું કશું છે જ નહીં. સંયોગો પાછા બે પ્રકારના, પ્રતિકૂળ અને અનુકૂળ. એમાં અનુકૂળનો વાંધો ન આવે, પ્રતિકૂળ એકલા જ હેરાન કરે. એટલા જ સંયોગોને આપણે સાચવી લેવાના. અને સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે, એટલે એનો ટાઈમ થાય એટલે હેંડતો થાય. આપણે એને બેસ બેસ કહીએ તોય ના ઊભો રહે. નઠારા સંયોગ વધારે રહે નહીં. લોકો દુઃખી કેમ છે? કારણ કે નઠારા સંયોગોને સંભાળી સંભાળીને દુઃખી થાય છે. એ ગયો, હવે શું કામ કાણ માંડી છે? દાજે તે વખતે રડતો હોય તો વાત જુદી છે, પણ હવે તો તને મટવાની તૈયારી થઈ તોય બૂમો પાડે કે જુઓ હું દાજ્યો, હું દાજ્યો. કેટલાકને દિવસ ફાવે ને રાત ના ફાવે, પણ આ બંને સંયોગો રિલેટિવ છે. રાત છે તો દિવસની કિંમત છે, અને દિવસ છે તો રાતની કિંમત છે. વિતરાગ ભગવાન શું કહે છે? કે આ બધા સંયોગો જ છે, બીજો આત્મા છે, એ સિવાય ત્રીજું કશું જ નથી. એમને ખરું ખોટું, સારું નરસું કશું જ ના હોય. વ્યવસ્થિત શું કહે છે? કે આ સંયોગોમાં તો કોઈનું કિંચિત માત્ર પણ વળે નહીં, બધો જ પાછલા ચોપડાનો હિસાબ માત્ર છે. વિતરાગોએ શું કહ્યું? કે બધા સંયોગો એક સરખા જ છે, આપવા આવ્યો કે લેવા આવ્યો બધું એક જ છે, પણ અહીં બુદ્ધિ ડખો કરે છે. સંયોગોના માત્ર જ્ઞાતા દ્રષ્ટા જ રહેવા જેવું છે. આ સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે. પીડા થવાના સંયોગ પૂરા થાય એટલે વિખરાય, ત્યારે જે મણનું હતું તે પછી 38 શેર થાય, 36 શેર થાય, પછી ક્રમશઃ તે પૂરું થાય. સંયોગો કમ્પ્લીટ વિયોગી સ્વભાવના છે. એ તો એક આવે ને 11:05 થાય તો હેંડતો થાય. એને કહીએ કે લે ઊભો રહે, જમીને જા, તો એ ના ઊભો રહે. એનો કાળ પાકે એટલે ચાલતો જ થાય. પણ આ તો કેવું છે કે 2 પછી વિયોગ થવાનો હોય ત્યાં તે રાહ જુએ કે હજી નથી ગયો, હજી નથી ગયો, ક્યારે જશે. તે 2 એને 10 લાગે. આ રાહ જોવાથી તો કાળ લાંબો લાગે છે. બાકી સંયોગ તો વિયોગી સ્વભાવના જ છે. દરેક સંયોગોમાં આપણે પોતે ભળવા જેવું નથી, એના તો ફક્ત જ્ઞાતા દ્રષ્ટા માત્ર છીએ. સંયોગોની સાથે આપણે ઝઘડો કરવાની જરૂર નથી કે તેની સાથે બેસી રહેવાની જરૂર નથી. કોઈ પણ સંયોગ આવે તો કહી દઈએ કે ગો ટુ દાદા. દરેક સંયોગ તો નિરંતર બદલાયા જ કરવાના, અને આપણે તેનાથી ભિન્ન છીએ. વિચાર આવ્યો એ સંયોગ, અને તેમાં પડીને હલી જાય તે ભ્રાંતિ છે. તેને તો માત્ર જોવાને જાણવા જોઈએ.
સંજોગોને એડજસ્ટ થાવ.
દરેક વ્યક્તિના જીવનમાં અમુક પ્રિન્સિપલ, સિદ્ધાંત હોવા જ જોઈએ, છતાંય સંજોગો પ્રમાણે વર્તવું જોઈએ. સંજોગોને એડજસ્ટ થાય તેનું નામ માણસ. એડજસ્ટમેન્ટ જો દરેક સંજોગોમાં કરતા આવડે તો ઠેઠ મોક્ષે પહોંચી શકાય એવું ગજબનું હથિયાર છે. વ્યવસ્થિત જો પૂરું સમજતા હોય તો ખેંચ શબ્દ હોય જ નહીં. સામાન્ય કહીએ, તમને જેમ અનુકૂળ આવે તેમ કરો. આપણે અનુકૂળ થઈ જઈએ, વ્યવસ્થિતની બહાર કશું થાય નહીં. જગતના લોકો વ્યવસ્થિત છે એવું ના સમજે, પણ જે થયું તે બરાબર છે કહેશે. પણ આપણે વ્યવસ્થિત સમજી જવાનું. હવે આપણા લોકો બહુ ત્યારે 4 બાબતમાં વ્યવસ્થિત સમજ્યા હોય, પણ પાછું આપણું અપમાન કરે કે હલી જાય, પણ પછી તરત જ વ્યવસ્થિત સમજાય તો સ્થિરતા રહે. આ તો એવું છે ને કેટલી બધી બાબતો રહી ગયેલી હોય. વ્યવસ્થિત જો સમજ્યો હોય ને તેને તો રાગદ્વેષ જ હોય નહીં. ભણેલું તો ત્યારે કહેવાય કે વ્યવસ્થિત એક્ઝેક્ટ જેમ છે તેમ સમજે. તમને વ્યવસ્થિત સમજાયું છે? અપમાનની જગ્યાએ જવું પડે તો તમને શું થાય? અપમાન થાય એની સાથે વ્યવસ્થિત છે કહી અને શોધખોળમાં પડવાનું કે કેવી રીતે આ ગોળી વાગી, આવી ક્યાંથી, મારનાર કોણ, શું થયું, કોને વાગી, આપણે કોણ. પેલું વ્યવસ્થિત ના સમજાય ત્યાં સુધી એમ જ જાણે કે આણે મને મારી છે, મેં જાતે જોઈ છે ને. એટલે આ વ્યવસ્થિત જો સમજ્યો હોત ને તો વિતરાગ થાત. વ્યવસ્થિત તે નદી અને આપણું નાવડું. તે નાવડું નદીને કહે છે તું આંકી ચૂકી ના ચાલીશ. ત્યારે નદી નાવડાને કહે છે મુઆ તું આંકું ચૂકું ના ચાલીશ. તારે જો જીવતા રહેવું હોય તો હું કરું તેમ કરશે, હું ચાલું તેમ ચાલશે, મને અનુકૂળ થશે, નહીં તો તારા ભાંગીને ભૂક્કા થઈ જશે, મરી જઈશ.
અનુકૂળમાં બેભાન, પ્રતિકૂળતામાં પ્રગતિ.
સંયોગો તો બધા બદલાયા કરવાના, એ પોતે એડજસ્ટ નહીં થાય, તમારે એડજસ્ટ થવું પડશે. સંજોગોમાં ભાવ નથી અને આપણામાં ભાવ છે. સંજોગોને અનુકૂળ કરવા એ આપણું કામ, પ્રતિકૂળ સંજોગો એ અનુકૂળ જ છે. દાદરો ચડે છે તે ઘડીએ આંફ ચડે છે, પણ સાથી ચડે છે, ઉપર જવાશે, ઉપરનો લાભ મળશે, તે ભાવ રહે છે. અનુકૂળ ને પ્રતિકૂળ બધું બાહ્ય ભાગનું જ છે. બહારનો ભાગ છે ને તે જ વર્તે છે, આત્મા વર્તતો નથી. પ્રતિકૂળ હોય ત્યારે બાહ્ય ભાગ એબસન્ટ થાય, ત્યારે આત્મા હાજર થાય. અનુકૂળતામાં બાહ્ય ભાગ પ્રેઝન્ટ હોય, હાજર હોય જ. એટલે આપણે આત્મા પ્રેઝન્ટ કરવો હોય તેને પ્રતિકૂળતા સારી, અને દેહ પ્રેઝન્ટ કરવો હોય તો અનુકૂળતા સારી. જે પ્રતિકૂળ આપણને લાગે ને તેનાથી આત્મશક્તિ બહુ વધી જાય. પ્રતિકૂળ લાગે અને છતાંય પ્રતિકૂળની સાથે રહેવાય તો આત્મશક્તિ બહુ વધે. પણ આપણા સંસારના લોકો તો તરત રજા જ આપી દે. એમને માફક ના આવ્યું ને બીજે દાડે વિનંતી કરીને રજા આપી દે. અને અહીં એવું ના થાય. અનુકૂળથી તો આખું જગત બધું રખડેલું છે. આપણે જો આત્મા થવું હોય તો પ્રતિકૂળતા લાભદાયી છે, ને આત્મા ના થવું હોય તો અનુકૂળતા લાભદાયી છે. જાગૃતિના માર્ગ ઉપર ચાલ્યા એટલે પ્રતિકૂળતા ફાયદાકારક, અને બેભાનતાના માર્ગ પર એ અનુકૂળતા ફાયદાકારક.
અનુકૂળ પ્રતિકૂળ બંને પ્રત્યે સમાન ભાવ.
હવે આપણે આત્મા જ થઈ ગયા એટલે બધે જ્યાં જોઈએ ત્યાં અનુકૂળ આવી ગયું, નહીં?
હા, બધે.
આ મળ્યું તોય અનુકૂળ, એ ના મળ્યું તે મળ્યું તોય અનુકૂળ, એટલે અનુકૂળ પ્રતિકૂળ સરખું થઈ પડ્યું, સમાન ભાવ. ધન્ય છે તમારા જ્ઞાનની ધન્ય છે કે અનુકૂળ પ્રતિકૂળ સરખું થઈ ગયું. આપણે તો છેલ્લી વાત પકડવી, અનુકૂળ ને પ્રતિકૂળ એક જ કરી નાખો. જય સચ્ચિદાનંદ.